સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માં સુધી છઠને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા માતે ઢોલિયા ઉપર આથમણે મુખારવિંદે બિરાજમાન હતા અને માથે ધોળી પાગ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો ખેસ પહેર્યો હતો ને બે કાને ઉપર પીળા પુષ્પના ગુચ્છ બિરાજમાન હતા ને પોતાના મુખારવિંદ આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિ દરબારગઢની અંદર વાસુદેવ નારાયણના ઓરડાની સન્મુખ ઢોલિયા ઉપર બિરાજમાન છે. સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, પીળા પુષ્પના ગુચ્છ મહારાજના પાગની અંદર બિરાજમાન છે અને મુખારવિંદની સન્મુખ મુનિ તથા દેશ દેશના ભક્તોની દિવ્ય સભા ભરાઈને બેઠી છે. વાલા ભક્તો, આપણને કરાવું કે ગત વચનામૃતની અંદર આપણે જોયું કે મહાસુધી ત્રીજને દિવસે મહારાજ જ્યારે સભા કરીને બેઠા હતા ત્યારે ભગવાનની સન્મુખ એક વેદાંતી બ્રાહ્મણ એ આવ્યો અને મહારાજે એને પ્રશ્ન કર્યો છે કે તમે બ્રહ્મને સત્ય કહો છો, સર્વ જગત આદિને મિથ્યા કહો છો, તો એ કેવી રીતે સમજવું? અને એમાં પણ મહારાજે વિશેષ વાત કરી કે શાસ્ત્ર સંમત સિદ્ધાંતોથી અમને સમજાવો તો વાત ગળે ઉતરશે, કલ્પિત વાતો અમને ગળે નહીં ઉતરે. વેદાંતીએ પોતાના જ્ઞાનનું ત્યાં પ્રદર્શન કરીને ઘણા તર્ક કર્યા પણ મહારાજના શંકાઓ આગળ તે ટકી ન શક્યા. પછી સ્વયં ભગવાન શ્રીહરિએ એનો ઉત્તર કર્યો અને એ ઉત્તરની અંદર મહારાજે ભક્તની મુક્તની જે સ્થિતિ બતાવી, સવિકલ્પ સમાધિની, નિર્વિકલ્પ સમાધિની, અને એને સાંભળીને જે શાસ્ત્રોના અર્થઘટન મહારાજે સુંદર સિદ્ધાંતનું, શાસ્ત્રનું ખંડન કર્યા વગર એ શાસ્ત્રોના જે સત્ય સિદ્ધાંતો એને જ્યારે મહારાજે પ્રતિપાદિત કર્યા ત્યારે એ વેદાંતિ એ ભગવાનને આશ્રય આવ્યો છે, શરણે આવ્યો છે અને ભગવાનને સ્વીકાર્યા છે. આ પ્રસંગ પછી સભા બે દિવસ સતત આને આ વિષય ઉપર મહારાજે એના ઉપર કથા કરી છે. સમાધિ, નિર્વિકલ્પ સમાધિની મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ઉપાસના ભક્તિનો ભેદ પૂછ્યો છે અને એના ઉપર બે દિવસ સતત સભા થઈ છે. આ વેદાંતિ જ્યારે ભગવાન શ્રીહરિના શરણે આવ્યો ત્યારે એ સાંભળીને કેટલાક બીજા વેદાંતિઓ એને મનમાં એમ થયું હશે કે આ તો આપણો એક સાથી તૂટ્યો, એટલે એ જિજ્ઞાસાવશ કંઈ જાણવા માટે, મહારાજની પરીક્ષા કરવા માટે કે સમજવા માટે કોઈ પણ ભાવ હોઈ શકે, પણ એ ભાવથી આ સભાની અંદર મહાસુધી છઠને દિવસે મહારાજ જ્યારે સભા કરીને બેઠા છે ત્યારે એમાં વેદાંતિ આવ્યા છે અને તે સભાને વિશે કંઈક વેદાંતિ બ્રાહ્મણો પણ આવીને બેઠા હતા અને તેને જોઈને શ્રીજી મહારાજ બોલ્યા છે, વેદાંત શાસ્ત્રને જે જે ભણે છે તથા સાંભળે છે તે એમ કહે છે જે વિધિ નિષેધ તો મિથ્યા છે. પ્રથમ વેદાંતિએ જે વાત કરી હતી એ સર્વ ભગવાન, ઈશ્વર, જગત, શાસ્ત્રો, પરંપરાઓ આ બધી મિથ્યા છે એવું શાસ્ત્રનો મતનો અર્થ કરતા હતા. એનું મહારાજે સમાધાન કર્યું એટલે જ્યારે બીજા બ્રાહ્મણો આવ્યા ત્યારે મહારાજે કહેને નવીન એની અંદર પ્રશ્ન પૂછ્યો કે તમે ખાલી ભગવાનના અવતારોનું, ભગવાનના પ્રાગટ્યનું, ભગવાનના ધામોનું, શાસ્ત્રોનું, સિદ્ધાંતોનું ખંડન કરો છો એટલું જ નહીં, પણ વેદાંત ભણીને જે શાસ્ત્રનું પ્રતિપાદન કરવું જોઈએ એના બદલે તમે તો વિધિ નિષેધ, વિધિ એટલે કોઈ ક્રિયા કરવી અને નિષેધ એટલે જે ના કરી, શાસ્ત્રોએ જે મર્યાદાઓ બતાવી છે એ આચરણની મર્યાદાઓ, પછી એ કોઈ પણ ક્ષેત્ર, આધ્યાત્મિક ક્ષેત્રની અંદર હોઈ શકે, વ્યવહાર ક્ષેત્રની અંદર હોઈ શકે, પણ જે શાસ્ત્ર મર્યાદાઓ જે શાસ્ત્રોની અંદર જે નિર્ધારિત થયેલી છે તમે એ પરંપરાઓને, પદ્ધતિઓને, એ મર્યાદાઓને તમે મિથ્યા કહો છો અને એ મર્યાદાના ફળ સ્વરૂપે થતી શ્રુતિને પણ મિથ્યા કહો છો. એટલે અહીંયા મહારાજે કીધું કે વિધિ નિષેધ તો મિથ્યા છે. વેદાંતિ જે ભણીને, શાસ્ત્ર ભણીને જે વેદાંતિ થાય છે, વેદને ભણીને જે જ્ઞાની થાય છે, એ જ્ઞાની એ જેનો અર્થ કરે છે એ વિધિ નિષેધને તો મિથ્યા કહે છે. એટલે મિથ્યા છે એટલે કે જે યોગ્ય નથી, ગ્રહણ કરવા પાત્ર નથી, એની અંદર કોઈ વજૂદ નથી, એવા જે તર્કો કરે છે. કોઈ પણ કાર્યવાળા ભક્તો એ બે વિભાગની અંદર પરિણમે, એક કાર્ય કરવું કે ન કરવું. આ વાત બહુ સમજવા જેવી છે કે તેમાં શું કરવું તો કામ કરવાની પદ્ધતિ શાસ્ત્રોક્ત રીતે નિયમ કાયદો, જેમ કે ઉપાસના પદ્ધતિની એક વિધિ, લગ્ન પૂજા વિધિની વિધિ, વ્યવહારમાં પણ કેમ બોલવું, કેમ બેસવું, કેમ મર્યાદા રાખવી, કેમ દર્શન કરવા, કેમ માતા પિતા ગુરુજનો સાથે વ્યવહાર કરવો વગેરે બાબતોએ જે શાસ્ત્રોક્ત મર્યાદા અને માર્ગદર્શન જે સ્થાપિત કરવામાં સમજાવવામાં આવી છે તેને વિધિ કહીએ છીએ. એટલે જે કાર્ય કરવું, શું કરવું અને કેવી રીતે કરવું એ બંનેનું જ્યાં નિરૂપણ થયેલું છે, જીવાત્મા માટે કયું શ્રેયકર્તા કાર્ય છે અને કેવી રીતે કરવા પાત્ર છે એનું જે વિધાન એને વિધિ કીધી. અને શું કાર્ય ન કરવું, કેવી રીતે ન કરવું એ તો પ્રશ્ન જ નથી, જ્યારે કરવાનું જ નથી તો પછી એને કેવી રીતે ન કરવું એ એની અંદર હેતુ આવતો નથી. એટલે જે કાર્ય ન કરવું એનું પણ તેની અંદર સ્પષ્ટ, જેમાં સાધનો સહિત, જેના સિદ્ધાંતો સહિત જેની અંદર વર્ણન કરવામાં આવે છે અને નિષેધ કહેવામાં આવે છે. બંનેનું સંયોજન વિધિ નિષેધ કહેવામાં આવે છે. જેમ કે મીમાંસા દર્શનની અંદર આચાર્ય જૈમિની ઋષિએ બહુ સુંદર એની વિગત બતાવી છે. વિધિની અંદર પણ એમને બે પ્રકાર બતાવ્યા છે, એક ઉપદેશક અને એક અતિદેશ. ઉપદેશક એટલે આ કાર્ય કરવું, આ કાર્ય આમ કરવાનું છે, એ ઉપદેશક થયું. અને એક અતિદેશ પણ વિધાન આવે છે વિધિની અંદર, કે આ કાર્ય કરવાથી આ ફળની શ્રુતિ થાય છે. કરવું ન જ કરવું એ પછી એ જીવાત્મા ઉપર કે કરતા ઉપર છોડી દેવામાં આવે છે, પણ એનો લાભ અને દોષ બતાવી દેવામાં આવે છે કે આ કર્મ કરવાથી આ ફળની શ્રુતિ થશે. અને એક સીધો આદેશ છે કે આ કાર્ય કરવું, જે મહારાજે પણ શિક્ષાપત્રીની અંદર આપણને સુંદર આદેશો કર્યા છે, એ સીધા આદેશ છે, વિધિ છે. એટલે એ રીતે વિધિ અને નિષેધનું નિરૂપણ આપણા શાસ્ત્રોએ કર્યું છે. એક વાત સાથે સાથે એ પણ સમજીએ કે વિધિ એ એવું કાર્ય છે જે કાર્ય કરવાથી જીવાત્માનું શ્રેય થાય છે અને જે કાર્ય ન કરવાથી જીવાત્માનું અનિષ્ટ થાય છે. તમે વિધિ અનુસાર જે કાર્ય કરવાનું છે જો તમે ન કરો તો એનાથી હાનિ થાય છે, જે કાર્ય વિધિ અનુસાર કરવાનું છે ને જો તમે કરો તો એનાથી શ્રેયફળની પ્રાપ્તિ થાય છે. અને નિષેધ એવું કાર્ય છે એ નેગેટિવમાં આવે છે, એટલે જે કાર્ય નથી કરવાનું એ જો કરો તો એનાથી હાનિ થાય. વિધિ કરવાથી લાભ થાય છે, નિષેધ કરવાથી હાનિ થાય છે. જે કાર્ય નિષેધ કરેલા છે એ કરવાથી જીવાત્માનું અશ્રય થાય છે, હાનિ થાય છે. એટલે એ રીતે એનો ભેદ વિધિ નિષેધની અંદર શાસ્ત્રોએ બતાવ્યો છે. એટલે મહારાજે અહીંયા કીધું કે તમે તો વિધિ નિષેધને મિથ્યા કહો છો, અને વિધિ નિષેધે કરીને પમાય એવા જે સ્વર્ગ ને નર્ગ, એટલે કે એ વિધિ નિષેધના કર્મના ફળ સ્વરૂપે જે કર્મ કરવાનું છે એ કર્યું હોય તો એનું શું ફળ થાય, અને ન કર્યું હોય તો શું ફળ થાય, નિષેધ કરેલું કર્મ કર્યું તો એનું શું ફળ થાય અને ન કરો તો એનું શું ફળ થાય. જેમ કે જે વસ્તુ નથી કરવાની એ જો ન કરો તો એનાથી લાભ થાય, એનાથી પુણ્ય થાય, અને જે કાર્ય કરવાનું છે એ જો તમે કરો તો એનાથી પણ લાભ થાય, એટલે એના ફળ સ્વરૂપે સ્વર્ગની પ્રાપ્તિ થાય. હવે જે કાર્ય કરવાનું છે નથી કરતા તો એનાથી દોષ થાય છે, અને જે કાર્ય નથી કરવાનું નિષેધ કરેલો છે એ કાર્ય કરો તો એનાથી અશુભ થાય છે, એટલે નરક આદિની પ્રાપ્તિ થાય છે, જીવાત્માનું પતન થાય છે. એ રીતે એ અર્થની અંદર અહીંયા મહારાજ કહે છે કે વિધિ નિષેધને કરીને પમાય એવા જે સ્વર્ગ નર્ક, સ્વર્ગ ને નર્ક તે પણ મિથ્યા કહો છો, એટલે કર્મ અને એની ફળની શ્રુતિને તમે અહીંયા નકારો છો. અને તેને પામનારો જે શિષ્ય ને તે પણ મિથ્યા છે અને તે ગુરુ પણ મિથ્યા છે. તમે એમ પણ કહો છો કે એક જે માને છે એને અનુસરે છે એ શિષ્ય અને ગુરુ એ પણ મિથ્યા છે, અને એક બ્રહ્મ જ સભર ભર્યો છે તે સત્ય છે. અને વળી પાછું તમારું એક જ સિદ્ધાંત પકડીને બેઠા છો કે જે બ્રહ્મ સભર જે છે, એટલે સર્વગુણ જે છે એ બ્રહ્મની અંદર રહેલા છે, એ જે સભર છે, સર્વનું ધારણ કરનાર છે, એક જ સત્ય છે. અને આ બધા વિધિ નિષેધના જે નિયમો છે, મર્યાદાઓ છે, ભક્તિની રીત છે, ઉપાસનાની રીત છે, આ બધી રીતો છે, અને એ રીતની ફળશ્રુતિ પણ બતાવી છે શાસ્ત્રોની અંદર. કેવું કર્મ કરો તો કેવી ફળની શ્રુતિ થાય, ભગવાને પણ વચનામૃતની અંદર આ વાત સમજાવી. ધર્મ અર્થ કામને અનુસરીને સત્કર્મ કરે તો જીવાત્માનું શ્રેય થાય છે, ઇન્દ્રાદી સ્વર્ગાદી લોકની પ્રાપ્તિ થાય છે, અને જો જીવાત્મા ભગવાનની પ્રસન્નતાને અર્થે સત્કર્મ કરે, ભક્તિ કરે, પુણ્યકર્મ કરે તો જીવાત્માને ભગવાનની કૃપાના ફળ સ્વરૂપે મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. એવી રીતે જે શાસ્ત્રોના મત છે એ મતને તમે અહીંયા નકારો છો, અને બ્રહ્મ એક સત્ય એ જ પકડીને બેઠા છો. એવી રીતે જે કહે છે તે શું સમજીને કહેતા હશે? મહારાજે બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો કે તમે આ બધું જે નિરૂપણ કરો છો એ શું સમજીને કરો છો, કયા શાસ્ત્રના કયા અર્થને એવું તમે અર્થઘટન કરીને આવું કહો છો, આવું કંઈ આમાં સમજવામાં આવતું નથી. જ્યારે કે અને જ્યારે મહારાજ કે અને સર્વે વેદાંતિના આચાર્ય જે શંકરાચાર્યજી, જે શંકર સંપ્રદાય જે અદ્વૈત મતને માનનારા છે, અને એવા અદ્વૈત મતનું સિદ્ધાંત કરી બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, અહમ બ્રહ્માસ્મી, એક બ્રહ્મમ દ્વિતીય નાસ્તિ, નેહ નાસ્તિ કિંચન, કે એક બ્રહ્મ જ સત્ય છે અને બ્રહ્મ સિવાય બીજું કાંઈ નથી, કાંઈ નથી, કાંઈ નથી, કિંચિત માત્ર પણ નથી, બ્રહ્મ સિવાય બીજું કંઈ છે જ નહીં, એવું જે સિદ્ધાંતનું પ્રતિપાદન કરીને જે શાસ્ત્રોને સદમાર્ગે જે જીવાત્માને વાળે છે એવા શંકરાચાર્યજી મહારાજે પણ જ્યારે એમને એ વેદાંત વેદના આચાર્ય ગણવામાં આવે છે તો એવા શંકરાચાર્યજીએ પણ તેને પણ પોતાના શિષ્યને દંડકમંડળ ધારણ કરાવ્યું. મહારાજ કે તમે જેને અનુસરીને આજે સિદ્ધાંત તમે કહો છો એ સિદ્ધાંતનું પ્રસ્થાપક પ્રવર્તક જે છે એવા આદિગુરુ શંકરાચાર્યજી, એ શંકરાચાર્યજીએ પણ જો તમે એમના જીવનની અંદર તમે દ્રષ્ટિ નાખો, એમના કાર્યોની અંદર તમે દ્રષ્ટિ નાખો તો શું ફલિત થાય છે? મહારાજ કે તમે એક બાજુ ખંડન કરો છો વિધિ નિષેધનું, પણ અમને તો શંકરાચાર્યજીના જીવનમાંથી ને એમના કર્મમાંથી એમના શાસ્ત્રોમાંથી જે એમને ઉપદેશ કર્યા છે એમાંથી અમને એવું ફલિત થાય છે કે તેને તો પોતાના શિષ્યને દંડ કમંડળ ધારણ કરાવ્યા અને એમ કહ્યું છે ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. અહીંયા મહારાજે બતાવ્યું કે જે વેદાંતી એટલે કે વેદના જે શાસ્ત્રોના જે ઉપદેષ્ટા છે, જે પ્રવર્તક છે, જે અદ્વૈત મતના પ્રવર્તક છે, એવા શંકરાચાર્યજી મહારાજે પણ અહીંયા એમના જીવનમાંથી જો આપણે જોઈએ, એમના કાર્યોમાંથી જોઈએ તો એવું ફલિત થાય છે કે તેમને પોતાના શિષ્યને દંડ કમંડળ ધારણ કરાવ્યું, અર્થાત શાસ્ત્ર વિધિ અનુસાર દીક્ષા આપી, એમને દીક્ષિત કર્યા એટલે વિધિને અનુસર્યા, દંડ કમંડળ વગેરે આ વિધિના પ્રતીક છે એને એવી રીતે એમને વિધિને અનુસરીને એમને શિષ્યો કર્યા અને એમ કહ્યું છે ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને વિષ્ણુનું પૂજન કરવું અને એમને પરબ્રહ્મની ઉપાસનાની પણ રીત બતાવી, એ પણ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જપ તપ પાઠ વગેરે. અહીંયા મહારાજે શબ્દ ભલે બે લખ્યા પણ વિધિ એને તમામ જે પૂજાની ઉપાસનાની જે પદ્ધતિ છે એ તમામ પદ્ધતિને અનુસરવાની આજ્ઞા કરી કે આ રીતે સ્નાનવાદી શૌચનું પાલન કરીને શુદ્ધ થઈને જે પવિત્ર થઈને જે ભગવાનની ઉપાસના ભક્તિની રીત છે જે પાઠની રીતને વિષ્ણુ ગાયત્રી હોય, ભગવદ્ગીતા હોય, વિષ્ણુ સહસ્ત્ર નામ હોય વગેરે જે એના પૂજન અને વિષ્ણુનું પૂજન કરવું, પૂજન પણ પદ્ધતિ અનુસાર કરવું, એટલે પૂજાની રીતિનીતિની પણ વિધિ અહીંયા એમને અપનાવી છે. અને ઝાઝા ચોમાસા થયા હોય તેને થોડા ચોમાસાવાળાને વંદન, થોડા ચોમાસાવાળાએ વંદન કરવું. અહીંયા મહારાજે મર્યાદા પણ બતાવી, આદર કેમ કરવો, વ્યવહાર કેમ રાખવો, એ પણ શાસ્ત્ર મર્યાદા. જે ઝાઝા ચોમાસા જોયો એટલે જે વડીલ છે, જે ઝાઝા અનુભવી છે, જે વિદ્વાન છે, જ્ઞાની છે, થોડા ચોમાસા જોયા હોય એટલે કે જેને હજુ અપરિપક્વ છે અથવા તો પૂરતું જ્ઞાન નથી, તો એવા વ્યક્તિએ જે જ્ઞાની હોય, વડીલ હોય, જે મોટા હોય એનો આદર કરવો, એને વંદન કરવું. એટલે એવી રીતે વ્યવહારની રીત પણ અહીંયા આદર મર્યાદાની રીત પણ વિધિ શાસ્ત્રોના વિધિ નિયમ અનુસાર એમને અનુસરવાની આજ્ઞા કરી છે. અને એવી રીતે જે વિધિ નિષેધનું અને અને સારો પવિત્ર બ્રાહ્મણ જોઈ તેના ઘરની જ ભિક્ષા લેવી. મહારાજે અહીંયા પણ મહારાજ કે નિયમ એમને અનુસર્યા વિધિ નિષેધનો, સારા પવિત્ર બ્રાહ્મણ જોઈને, અર્થાત કે વર્ણાશ્રમનો ધર્મ અને પવિત્રતા આ બંનેનું અનુસંધાન પણ શાસ્ત્ર મર્યાદા પ્રમાણે સ્વીકાર્યું અને એને અનુસરીને તમારે ભિક્ષાવૃત્તિ પણ કરવી, એટલે ભિક્ષાવૃત્તિ આદિ જે વ્રત જે છે એને પણ કરવા માટેના જે નિયમો શાસ્ત્રોએ બતાવ્યા છે પવિત્રતાના, વર્ણાશ્રમ ધર્મ વગેરેના, એને પાલન કરતા થકા તમારે અનુસરવું. એટલે જે અદ્વૈત મતના જે પ્રવર્તક એવા શંકરાચાર્યજીએ પણ જે બ્રહ્મને સત્ય માને છે પણ છતાંય એમને એમના આચરણ દ્વારા, એમના જ્ઞાનોપદેશ દ્વારા, એમના શાસ્ત્રો દ્વારા, એમની ક્રિયાઓ દ્વારા એમને આ વિધિ નિષેધ આદિને સ્વીકાર્યું છે એવું એમના જીવનમાંથી દેખાય છે, એમના કાર્યોમાંથી દેખાય છે. એવી રીતે જે વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું તે શું એના યથાર્થ જ્ઞાન નહીં હોય? મહારાજ કે એમને તો કર્યું છે, તો તમે એવું કહેવા માંગો છો કે શંકરાચાર્યજી મહારાજને પૂરતું યથાર્થ જ્ઞાન નથી? એ ભલે અદ્વૈત મતને માને છે પણ એમની પાસે એવું તમે કહેવા માંગો છો? તમે એટલે વેદાંતી જે બ્રાહ્મણો ભગવાનની સન્મુખ બેઠા હતા, મહારાજે એને પ્રશ્ન પૂછ્યો કે તમે એવું માનો છો કે એમને જે અર્થ કર્યા છે, એમને જે કાર્યો કર્યા છે એ ધર્મ વિરુદ્ધ કર્યા છે, તમને એમને સમજણ વગર કર્યા છે, એમને પૂરો શાસ્ત્રનો યથાર્થ સમજણ જ્ઞાન નથી એવું તમે કહેવા માંગો છો? એવો મહારાજે પ્રશ્ન કર્યો. અને હમણાંના જે જ્ઞાની થયા છે, હમણાંના જ્ઞાની એટલે તાજા તાજા શંકરાચાર્યજી, પરિપક્વ જે જ્ઞાનનો ભંડાર જે છે, જે જે શાસ્ત્રોના જ્ઞાતા છે, જે ઉપદેષ્ટા ગુરુ છે અને એમને અનુભવી છે એવા સમર્થ સિદ્ધ જે પુરુષ છે અને એવા જે ઉપદેષ્ટક છે, એના જે કાર્યો છે એની આગળ અને એમને પણ આનો અર્થ કરેલા છે, એમને પણ આની ઉપાસના ભક્તિને પ્રવૃત્યા છે, છતાં પણ એ અદ્વૈત મત આદિ જે એમના સિદ્ધાંતોને અનુસરતા થકા પણ એમના કાર્યની અંદર વિધિ નિષેધનું ખંડન નથી કર્યું, વિધિ નિષેધનો એમને સ્વીકાર્યા છે, એમના શિષ્યોની અંદર એમને જે આજ્ઞા કરી છે એમની પ્રવૃત્તિની અંદર આપણે જો દ્રષ્ટિ કરીએ તો આપણને ફલિત થાય કે એમને એ કાર્ય એ કરેલું છે. તો મહારાજ કે શું એ યથાર્થ જ્ઞાની નહોતા? અને જે હમણાં જ્ઞાની થયા છે, હમણાં એટલે તાજા તાજા, અપરિપક્વ એટલે જે શાસ્ત્ર વાંચી ગોખીને તૈયાર થઈ ગયા અને સમજણ વગર કેવળ પ્રવચન કરવા વ્યાસપીઠ ઉપર બેસી જાય અને પછી પોતાની રીતે જે મન ફાવે એવી રીતે એના અર્થ કરે શાસ્ત્રોના, અને એવી રીતે પોતાના મનની જે જેને કહેવાય કે વાણી વિલાસ એવું જે કાર્ય કરી અને પછી એ પોતાનું ડાપણ વખારે. એટલે મહારાજ અહીંયા શબ્દ વાપર્યો હમણાં જે જ્ઞાની થયા છે. વિવેકથી મહારાજ તો દયાળુ છે અને ધર્મ સ્થાપન માટે ધર્મની મર્યાદાને સાચવીને મહારાજ જે વાત કરતા હોય, પણ અહીંયા કહેવાને છે જે અગતરડાયા હોય, આપણે જાડી ભાષામાં જો સમજવું હોય તો એમ સમજાય કે દોડડાયા જેને કહેવાય એવા અગતરડાપણ, જે ડાપણ પોતાનું કરતા હોય, વાંચીને અનુભવ નથી પણ વાંચીને ગોખી લીધું અને જેમ કહેવાય છે કે ચાર ગાંગડા મળ્યા એટલે ગાંધી થઈ ગયા, એમ ચાર શબ્દો બોલતા આવડ્યા એટલે યથાર્થ પચાવ્યા વગર કોઈ પણ અપરિપક્વતાથી પરિપક્વ નથી થયું અને પોતાની જે શૈલી પોતાની જે વાત છે એને રજૂ કરતા હોય અને જે આવા વિદ્વાન શંકરાચાર્યજી જેવા સમર્થ મહાપુરુષ અને એવા જે વિદ્વાન અને એવા જે શાસ્ત્રોના જ્ઞાતા, એવા જે સિદ્ધાંતોના પ્રવર્તક, એવા જે આદ્ય ગુરુ, એના વચનને એના કાર્યોને જોયા વગર સમજ્યા વગર કેવળ ગોખેલી વાતને, એટલે આ હમણાંના જ્ઞાની એટલે પોતાના નવીન જ્ઞાનથી પોતાના નવીન વિચારોથી તમે એને પ્રભાવિત કરી અને જે એમને વિધિ નિષેધનું પ્રતિપાદન કર્યું છે, જે સ્વીકાર્યું છે એને તમે જોતા નથી, અને જે હમણાં જ્ઞાની થયા છે તેમણે તો વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા છે, તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા? એટલે તમે શંકરાચાર્યજીથી તમારી જાતને જે ખોટા કરે છે, જે શાસ્ત્રોને ખોટા કરે છે, સિદ્ધાંતોને ખોટા કરે છે, પરંપરાને ખોટા કરે છે, એ બધા શું આદ્ય જે સ્થાપક, જે શાંકર્ય મતના જે આદ્ય સ્થાપક એવા શંકરાચાર્યજી, આપણા સંપ્રદાયની અંદર સ્વામિનારાયણ ભગવાન જે આદ્ય સ્થાપક, રામાનંદ સ્વામી જે આદ્ય સ્થાપક, એ જ રીતે વલ્લભકુળની અંદર વલ્ભાચાર્યજી મહારાજ જે આદ્ય સ્થાપક, એના જે કરેલા સિદ્ધાંતો, એની જે પરંપરા, એની પ્રણાલિકા, એના જે સિદ્ધાંતો, તમે શું તમારી જાતને એના કરતા વધારે ડાયા સમજો છો, વધારે હોશિયાર સમજો છો કે તમે એના કરેલા કાર્યોને મિથ્યા ઠેરવીને પોતાની વાતને તમે ઉપર હાવી કરવા માંગો છો? આ મૂર્ખતાની વાત છે. એટલે મહારાજ અહીંયા શબ્દ વાપર્યો કે તેમણે વિધિ નિષેધને ખોટા કરી નાખ્યા, તે શું શંકરાચાર્ય કરતા એ મોટા થયા? માટે એ તો એમ જણાય છે જે તેઓ તો કેવળ મૂર્ખાઈથી બોલે છે. એટલે તાજા જ્ઞાની છે ને, એટલે અપરિપક્વ છે, હજુ અજ્ઞાનતા છે અને પચાવ્યું નથી જ્ઞાન, અને પોતે દ્રષ્ટિ પણ કરતા નથી કે અમારા જે ગુરુ છે, અમારા ગુરુજનો છે, એના જીવન, એના ઉપદેશ, એ શાસ્ત્રોના મત, એ શાસ્ત્ર વચન એ આપણને શું કહે છે અને શું કહેવા માંગે છે એની પૂર્ણ કોઈ પણ પ્રકારની એમાં ઊંડા ઉતર્યા સિવાય માત્ર ગોખીને અને પોતે જ્યારે આવું કહેતા હોય અને વિધિ નિષેધનું ખંડન કરતા હોય ત્યારે મહારાજ કે કેવળ મૂર્ખાઈથી બોલે છે, એ કેવળ પોતાની મૂર્ખામીનું પ્રદર્શન કરે છે જે વાત કરે છે. અને વિધિ નિષેધ શાસ્ત્રમાં ખોટા કયા છે? તો તે તો એમ કયા છે મહારાજ કે જો વિધિ નિષેધ ખોટા નથી, પણ તમે તર્ક લાવશો, મને વિશ્વાસ છે કે તમે અમુક શ્લોકોના તર્ક લાવશો જે ગોખેલા છે, કે આ વસ્તુ ઘણી વખત અમારે પણ આવો અનુભવ થતો હોય વાલા ભક્તો, કેટલાક વિમુખ એવા જીવ હોય કોઈ વખત ભૂલે ભટકે આવી ગયા હોય અને જ્યારે કોઈ સત્ય વાતની સિદ્ધાંતની વાત કરીએ એટલે અમે એને શાસ્ત્રના વચનની વાત કરીએ, સિદ્ધાંતની વાત કરીએ, સત્સંગી જીવનની, શિક્ષાપત્રીની, વચનામૃતની જ્યારે શાખ આપીએ એટલે એમાંથી અમુક જે ગોખાવેલું હોય ને એ ગોખાવેલા તર્ક રજૂ કરે અને એ તર્ક રજૂ કરીને પછી એ પોતાની વાતને જાડી કરવા પ્રયત્ન કરે, પણ એની સામે એ જ વાક્યની અંદર જે એના પછીનું વાક્ય હોય અથવા તો એના પછીના જે શબ્દો હોય, પછીનો શ્લોક હોય, પછીનું પ્રકરણ હોય કે આગળનું પ્રકરણ હોય, આગળનો શ્લોક હોય, એનું અનુસંધાન જ્યારે અમે બતાવીએ કે જો આ વસ્તુ તમે કહો છો એવું નથી પણ આના અનુસંધાને કીધું છે એટલે અહીંયાથી ભાગે ને છટકીને બીજું શાસ્ત્ર પકડે કે આને જવા દો હવે આમ પકડીએ, એમ એવા જે તાજા જ્ઞાની કહેવાય એને મહારાજના શબ્દોની અંદર. તો એવા જે તાજા જ્ઞાની છે મહારાજ કહે છે કે જે શાસ્ત્રોની અંદર ક્યાંક તમને એવું જોવા મળશે કે વિધિ નિષેધના ક્યાંક ઉલ્લેખ, ક્યાંક એવો ઉલ્લેખ જોવા મળે કે વિધિ નિષેધને ગૌણ બતાવવામાં આવ્યા હોય અથવા તો એનો મહિમા ઘટાડવામાં આવ્યો હોય અથવા તો એની આવશ્યકતા નથી એવું પણ કોઈ જગ્યાએ લખવામાં આવ્યું હોય, તો એવા સંદર્ભની અંદર મહારાજ એમ કહે છે કે ક્યાંક જો એવું જોવા પણ મળતું હોય, વાલા ભક્તો પહેલું વચનામૃત આપણે ત્રીજનું વચનામૃત આપણે જોઈએ એમાં પણ મહારાજે આ વાત સમજાવી કે ક્યાંક એવું જોવા મળે છે તો એની પાછળનું કારણ છે, કારણ સમજ્યા વગર તમે કેવળ વાતને પકડશો તો તમારી વાતમાં ઘૂંચ ઊભી થશે અને શાસ્ત્રોમાં વિરોધાભાસ ઊભા થશે, શાસ્ત્રોના અર્થમાં વિરોધાભાસ ઊભા થશે, એ એક કહે છે અને બીજું કહે છે નથી, અને જો એવી જો સમજણ રાખીને જડતા રાખશું તો અંતે બેમાંથી એક શાસ્ત્ર ખોટું પડશે એટલે આપણી શ્રદ્ધા ખોટી પડશે. એટલે મહારાજ અહીંયા સમજાવે છે કે શ્રદ્ધાને વિશ્વાસને ભગવાનની પરાજય ભક્તિ છે એની અંદર કોઈ વિક્ષેપ ન પડે એટલે શાસ્ત્રને યથાર્થપણે સમજવું જરૂરી છે. અને એ જ સમજવા માટે મહારાજ કહે છે કેવી રીતે, તો મહારાજ કહે છે કે વિધિ નિષેધ શાસ્ત્રમાં ખોટા કયા છે તો એ એમ કયા છે છે, એટલે કે વિધિ નિષેધ ખોટા નથી પણ ક્યાંક શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે તેનું ગૌણપણું હોય, તેનું મહત્વ ઘટ્યું હોય તો એને કેમ સમજવું. તો મહારાજ અહીંયાનું દ્રષ્ટાંત સમજાવે છે, જેમ કોઈ મોટું વાણ હોય અને તે વાણ મહાસમુદ્રને વિશે એક વર્ષ સુધી ચાલ્યું જાય છે. કોઈ એક મોટું વાણ છે અને સમુદ્રની અંદર એ પ્રવાસે નીકળ્યું છે, યાત્રાએ નીકળ્યું છે, અને એ કેવી રીતે કે એક વર્ષ સુધી એટલે કે મધ્યદરિયે પહોંચે, દરિયાની અંદર બહુ ઊંડે જતું રહે એક વર્ષ સુધી, એટલે સમય એટલો જાય કે એટલું એને યાત્રા કરી અને સમુદ્રની અંદર ઊંડાણમાં કરતું હોય એટલે વધારે ઊંડા અંદર સમુદ્રની અંદર જતા ગયા, અને એવા સ્થિતિએ પહોંચે કે એક વર્ષ સુધી તે ચાલ્યું જાય અને તેને આગલો કાંઠો પણ દેખવામાં આવે નહીં અને પાછલો કાંઠો પણ દેખવામાં આવે નહીં, એટલા મધદરિયે પહોંચ્યો હોય કે એને આગળનો કાંઠો એટલે જ્યાં જવું છે ત્યાંનો પણ કાંઠો એને દેખાતો નથી અને પાછલો કાંઠો જે છે એ પણ એને દેખાતો નથી, એવી પરિસ્થિતિની અંદર અહીંયા સ્થિતિની મહારાજ વાત સમજાવે છે કે એવી સ્થિતિની અંદર એ વાણ પહોંચ્યું હોય કે એને આગલો અને પાછલો કાંઠો પણ દેખવામાં આવે નહીં અને તે બે કાંઠા ઉપર જે મોટા મોટા પર્વત તે પણ દેખવામાં આવે નહીં, તો ઝાડવા તથા મનુષ્ય તો ક્યાંથી દેખાવામાં આવે. મહારાજ કે એટલે બધે દૂર હોય એટલી બધી દ્રષ્ટિ એની પહોંચે નહીં, એની મર્યાદા છે, એની સ્થિતિ એવી છે, પરિસ્થિતિ એવી છે કે મધદરિયે છે એટલે એને આગળ પાછળનો કાંઠો દેખાતો નથી, કાંઠા ઉપર જે મોટા પહાડ છે એ પણ ન દેખાતા હોય તો નાના વૃક્ષ અને મનુષ્ય જીવજંતુ તો કેવી રીતે એને દેખાવાના છે, એટલે એને દેખાતા નથી. કેમ નથી દેખાતા? એ નથી એટલે નથી દેખાતા એમ નથી, એ છે પણ તે પોતાની પરિસ્થિતિ એવી છે કે પરિસ્થિતિથી એ કાંઠેથી દૂર છે, ઘણો છેટો છે કે જ્યાં સુધી એની દ્રષ્ટિ પહોંચતી નથી એટલે એ પરિસ્થિતિની અંદર એને દેખાતા નથી. મનુષ્ય તે તો ક્યાંથી દેખાવામાં આવે, અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખાવામાં આવે નહીં. મહારાજ કે જ્યાં પણ દ્રષ્ટિ ચારે તરફ એ દ્રષ્ટિ નાખે તો એને કેવળ શું દેખાય? તો કે એને જળ દેખાય, કારણ કે સમુદ્રની મધ્યમાં છે, ચારે બાજુ ખારું સમુદ્ર, ખારું પાણી, એને નકરું પાણી 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 જ દેખાય. અને એ જ્યારે ખારું પાણી દેખાય એટલે એને એમ જ થાય કે ભાઈ આમાં કોઈ પૃથ્વી નથી, કોઈ વૃક્ષ નથી, કોઈ મનુષ્ય નથી, કોઈ પહાડ નથી, કારણ કે દેખાતું નથી, એને દેખાતું નથી. કેમ નથી દેખાતું? નથી એટલે ફરી કહું છું વાલા ભક્તો, નથી એટલે નથી દેખાતું એમ નથી, એની પોતાની પરિસ્થિતિ એવી છે કે પરિસ્થિતિએ કરીને એ જોવાને સમર્થ રહ્યો નથી, એમ મહારાજ કહે છે. એની દ્રષ્ટિ ત્યાં પહોંચતી નથી એટલે જોઈ શકતા નથી. અને મનુષ્ય ક્યાંથી દેખવામાં આવે? અને જ્યાં દેખે ત્યાં એકલું જળ જ દેખાય પણ જળ વિના બીજો કોઈ આકાર દેખાવામાં આવે નહીં. અને ઊંચું જુએ એટલે કે ઊંચો થઈને જુએ, ઊંચું જોવે એટલે ઉપર જોવે એમ નહીં, ઊંચો થઈને, કારણ કે કાંઠો હોય સમુદ્ર જે વાણનો કાંઠો હોય એ કાંઠાથી પણ ઊંચો ચડીને એ જોવા પ્રયત્ન કરે. ઊંચું જુએ તો મોટી મોટી સમુદ્રની લહેરી ઉઠતી હોય માટે ઊંચું પણ જળ દેખાય. આમ ઊંચો થઈને જોવે ને તો પણ એને શું દેખાવાનું છે? એની દ્રષ્ટિ કિનારા સુધી તો પહોંચી જ શકે એમ નથી, એ પરિસ્થિતિ એની એવી છે કે એને દ્રષ્ટિ એની જળની સીમા સુધી જ એ પહોંચી શકે છે, અને એને ઊંચો થઈને જોવે તો પણ એ જળ જ જોઈ શકે છે એટલે એને જળ જ દેખાવામાં આવે. તે મોટી મોટી સમુદ્રની લહેરીઓ ઉઠતી હોય માટે ઊંચું પણ જળ જણાય એવી સ્થિતિ એની છે. ત્યારે તે વહાણને વિશે બેઠા એવો જે પુરુષ તે એમ કહે છે કે એકલું જળ જ છે, બીજું કાંઈ નથી. જ્યારે આવી પરિસ્થિતિની અંદર એ જીવાત્મા હોય, એ વ્યક્તિ હોય મનુષ્ય, તો એને પછી શું દેખાય? તો કે એકલું જળ દેખાય, અને એટલે એમ કહે છે કે ખાલી જળ છે. એનો અર્થ એ નથી કે જળ સિવાયની બીજી પદાર્થો તત્વો આ ધરા ઉપર કે વિશ્વની સૃષ્ટિની અંદર નથી. દરેક જે સૃષ્ટિની રચના વખતે જે નિર્માત થયેલા જે તત્વો છે એમાં પૃથ્વી, આકાશ, જળ, તેજ, વાયુ બધાની અંદર જે પંચભૂતની અંદર બનેલા છે એમાં એકલું જળ તત્વ જ ખાલી સાબિત રહે છે, બીજા તત્વો નથી, એવું કહેવું એ યોગ્ય નથી. એટલે મહારાજ કે એની દ્રષ્ટિ એટલી છે, એની પરિસ્થિતિ એવી છે કે એને દ્રષ્ટિની અંદર એને કિનારા જોવાનો વિકલ્પ નથી એની પાસે. એની પાસે એની પરિસ્થિતિ એવી છે કે એ પરિસ્થિતિને આધીન એ કિનારા જોવાનો એની પાસે વિકલ્પ નથી. જો જોવે તો કંઈ કહે ને, એટલે બીજું બોલવાનો એની પાસે વિકલ્પ નથી. જે નિર્વિકલ્પ સમાધિની મહારાજે સ્થિતિ બતાવી હતી કે એના પાસે બીજો વિકલ્પ જ નથી. એ એટલો ઓતપ્રોત થઈ ગયો છે, એમાં એટલો મગ્ન થઈ ગયો છે કે એ મગ્નતાને આધારે એને બીજું કંઈ ભાસતું નથી. એમ અહીંયા સમુદ્રની વચ્ચે મધ્ય વાણની અંદર બેઠેલો પુરુષ એ ઊંચો થઈને જોવે તો એને કિનારા ન દેખાય, એને ચારે બાજુ જળ દેખાય, તો એની પરિસ્થિતિ એવી છે કે એની પાસે બીજો વિકલ્પ જ જોવાનો નથી. એટલા માટે એ કેવળ પાણી છે એવું એ પ્રતિપાદન કરે છે. એની સ્થિતિના કારણે અહીંયા મહારાજ એવું સમજાવે છે. એ દ્રષ્ટાંતનું સિદ્ધાંત છે મહારાજ, કે આ દ્રષ્ટાંત છે ને એમાંથી સિદ્ધાંત મળે છે. એ કેવું મળે છે કે જેને બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તે એમ બોલે કે એક બ્રહ્મ જ છે અને તે વિના બીજું જીવ ઈશ્વર ને માયા એ આદિ સર્વે તે મિથ્યા છે. આવું કોણ કહી શકે કે જેની બ્રહ્મ સ્થિતિ થઈ છે? મતલબ ભક્તો, એક વાત મેં થોડા વખત પહેલા એક સમજાવી હતી કે બે પ્રકારના સત્ય હોય છે. એક સત્ય હોય છે વ્યક્તિગત સત્ય અને એક સાર્વત્રિક સત્ય. જેમ રાત્રિ થવી, એ રાત્રિ એ સમગ્ર વિશ્વ માટે કે જે વિસ્તારની અંદર રાત્રિ થઈ હોય એ વિસ્તાર માટે એ સાર્વત્રિક સત્ય છે. બધા માટે રાત્રિ છે, અંધારું છે એટલે બધા માટે રાત્રિ છે. પણ કોઈ અંધ હોય અને એને ભર બપોરે પણ એના માટે તો અંધકાર જ છે, એટલે એ એમ કે અંધકાર છે, સમગ્ર અંધકાર જ છે, તો એ એનું વ્યક્તિગત સત્ય થયું. કારણ કે એને નથી દેખાતું, એને અંધ છે. અંધની ખૂબ આપણે એની મર્યાદા સાથે વાત કરું છું, કોઈને હાનિ પહોંચાડવા, તોછડવા, તોછડી કરવા માટે આ દ્રષ્ટાંત નથી આપ્યું, પણ પરિસ્થિતિ સમજાવવા માટે આપ્યું છે. એટલે બધા વિશાળ મનથી એને સમજો કે જેમ કોઈ અંધ હોય એને એ અંધને એના માટે દેખાતું નથી તો એનું વ્યક્તિગત સત્ય છે, પણ બીજાને તો દેખાય છે. એમ મહારાજ અહીંયા આગળ એ દ્રષ્ટાંત આપે છે કે જે જેની નિર્વિકલ્પ પરિસ્થિતિને આધીન છે એને એવું દેખાય છે કે આ એક જ સત્ય છે, અને એટલે એમ કહે છે. એટલે મહારાજે એવું કીધું કે જેને બ્રહ્મ સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય. નિર્વિકલ્પ સ્થિતિની આપણે ગત વચનામૃતની અંદર બહુ વિસ્તારથી સમજ્યા છે, એટલે અહીંયા પુનરાવર્તિ નથી કરતો, એ વચનામૃતનું અનુસંધાન અહીંયા સમજીશું આપણે. તો એ નિર્વિકલ્પ સ્થિતિ થઈ હોય તો એ એમ બોલે છે કે એક બ્રહ્મ જ છે અને તે વિના બીજા જે જીવ ઈશ્વર માયા એ આદિક સર્વે મિથ્યા છે. એની સ્થિતિએ કરીને બોલે છે, પણ એથી કરીને મિથ્યા થતા નથી. અને તેના વચન શાસ્ત્રમાં લખાણા હોય, મહારાજ કે એવું જે સ્થિતિએ પામ્યો હોય ને એની અનુભવ જે એનો થયો હોય એ અનુભવથી એને એ વસ્તુનું વર્ણન કરેલું છે. પણ એનો અર્થ એ ન થાય કે એ બધાને માટે, તમે એમ કહો કે જીવ નથી, ઈશ્વર નથી, વિધિ નિષેધના કોઈ નિયમ નથી, ધર્મ નથી, મર્યાદા નથી, ભક્તિ નથી, એવું જે તમે બધું ખંડન કરી નાખો છો એવો શાસ્ત્રનો મત થતો નથી. એવી રીતે મહારાજ અહીંયા સુંદર વાત સમજાવી મહારાજ કે તેના વચન શાસ્ત્રમાં લખ્યા હોય તેને સાંભળીને તો પોતાને તો એવી સ્થિતિ ન થઈ હોય તો પણ વિધિ નિષેધને ખોટા કહે છે. એ તો ખોટા એની સમજણ, એની સ્થિતિના કારણે એને મિથ્યા સમજે છે. એનો અનુભવ એવો છે કે એટલે એને મિથ્યા સમજે છે ને એટલે એને એવું લખ્યું છે. પણ તમારી એવી સ્થિતિ નથી, તમારી એવી પરિપક્વતા નથી, અને છતાંય તમે માત્ર ગોખીને તમે એનું ખંડન કરી નાખો છો સમજ્યા વગર. અહીંયા મહારાજ એમ કહે છે કે સમજ્યા વગર તમે, તો પણ એટલે સમજ્યા વગર વિધિ નિષેધને ખોટા કહે છે. અને સ્ત્રીની શુશ્રૂષા કરે છે, છોકરાની શુશ્રૂષા કરે છે, અને જેટલા સંસારનો વ્યવહાર હોય તે સર્વને સાચો જાણી સાવધાન થઈને કરે છે. મહારાજ કહે છે અહીંયા આગળ કે દેહ સંબંધ, દેહના જે પંચ વિષય આદિના જે સુખ છે, અહીંયા મહારાજે સ્ત્રીનું દ્રષ્ટાંત આપ્યું છે, પણ આદિ શરીરના તમામ જે દેહાભિમાને કરીને, અહંકારે કરીને ભોગવાતા તમામ જે વિષયો છે એનો આમાં સમાવેશ થઈ શકે. એટલે મહારાજ કહે છે કે જે સાવધાન થઈને વ્યવહાર માર્ગની અંદર જે ત્યાગ કરવા માટે શાસ્ત્રની અંદર, અથવા તો તેમાં નિર્લેપ રહેવા માટે શાસ્ત્રોએ, નિર્વાસનિક રહેવા માટે જે સમજાયું છે એની અંદર મહારાજ કહે છે કે એ જ્ઞાની જે તાજો થયો છે એ વિધિ નિષેધને ખોટા સમજાવે છે, અને પોતાની સ્ત્રીની શુશ્રૂષા કરે છે, છોકરાની શુશ્રૂષા કરે છે, અને જેટલા સંસારનો વ્યવહાર, અહીંયા બંને વાત મહારાજે સમજાવી કે દેહના જે પંચ વિષય આદિકનું જે સુખ છે એ દેહ સંબંધી સંબંધો અને સુખ તેને સાચા માને છે, અને તેના માટે રાત્રિ દિવસ શુશ્રૂષા કરે છે એટલે કે પ્રયત્ન કરે છે, અને જેટલો સંસારનો વ્યવહાર હોય તે સર્વને પણ સાચો જાણે છે. એટલે વ્યવહારિક કાર્યની અંદર પણ એ બધા પ્રકારના વ્યવહારોને પણ સાવધાન થઈને કરે છે. આ બધું કેવું છે વાલા ભક્તો, જગતનો રાગ બતાવે છે, એને દેહનો રાગ છે, જગતનો રાગ છે, અને આમ મિથ્યા કહે છે, પણ તમે એના જીવનમાં જોશો ને તો એ રાગ દેખાશે. ઘણા વૈરાગની મોટી મોટી વાત કરતા હોય, પણ તમે જુઓ તો પોતાની મિલકતો ઊભી કરતા હોય, વહીવટ દોડતા હોય, ચૂંટણીઓ લડતા હોય, કાવા દાવા કરતા હોય, આ વૈરાગનું સ્વરૂપ નથી. એ માત્ર જે મહારાજે કીધું ને કે તાજા જ્ઞાની છે બધા, જે મૂર્ખાઈ ભરેલી વાત કરે છે, એટલે એના જીવનમાં એ વાત ભલે ગમે તે કરે છે, કે વાત તો કેવળ ખંડન કરવા માટે કરે છે, પણ એના જીવનમાં નથી. એનું જીવન તમે જુઓ તો આવા બધા દેહ સંબંધી સુખો, વ્યવહાર સંબંધી જે મહત્વાકાંક્ષાઓ, એ મહારાજ કે સાવધાન થઈને, પાછું એમાં બે સાવધાની નથી, એ તો રસ લઈને એને ભોગવે છે અને કરે છે. અને શાસ્ત્રોએ પ્રતિપાદન, એક બાજુ પોતાનું વ્યવહાર એવું પાછો છે નહીં. ફરી વાલા ભક્તો આ વાત સમજવા જેવી છે કે જે ખોટા કહે છે એની સ્થિતિ એવી છે, એ વ્યવહાર દોડતા નથી, એ સુખ સંકાદિક જેવા એ નિર્વાસનિક થયા છે, એ નારદ જેવા નિર્વાસનિક થયા છે, એ વ્યવહાર દોડવા માટે, વહીવટ કરવા માટે, કાવા દાવા કરવા માટે, સંસારના સંબંધોને સાચવવા માટે, જગતની મોટપ મેળવવા માટે એના પ્રયત્ન જ નથી. અને જો એવી સ્થિતિને પામ્યા હોય ને એમ કે બ્રહ્મ એક સત્ય છે અને બીજું મિથ્યા છે, તો એની વાત સમજી શકાય, કારણ કે એની સ્થિતિ એવી છે. પણ તમે તો તમારી સ્થિતિ જુઓ, વ્યવહારમાં હજુ રચ્યા પચ્યા છો, તમારા પરિવાર સંબંધ વિષય વાસનાની અંદર હજુ આસક્ત છો, અને કેવળ બોલવાથી તમે જે શાસ્ત્રોએ પ્રતિપાદન કરેલા એવા વિધિ નિષેધ, એવા ભગવાનના સ્વરૂપો, એવી ઉપાસના ભક્તિની પદ્ધતિઓ, એને તમે નિષેધ કરો છો, ખંડન કરો છો, તો આ કેવી પ્રકારની સમજણ, કેવા પ્રકારનું જ્ઞાન છે? એટલે મહારાજ અહીંયા સમજાવે છે કે શાસ્ત્રે અને શાસ્ત્રે પ્રતિપાદન કર્યા એવા જે વિધિ નિષેધ તેને ખોટા કહે છે, એવા જે જગતને વિશે જ્ઞાનના કથા કથનારા છે તેને તો મહા અધમ જાણવા ને તે નાસ્તિક જાણવા. મહારાજે બહુ સુંદર અહીંયા સ્પષ્ટીકરણ કર્યું. મહારાજ કે તમે એના જીવન સામું જોજો. ભગવાને જે શાસ્ત્ર મર્યાદા, આવાલા ભક્તો, વિધિ નિષેધનો હેતુ કેવળ આચરણની શુદ્ધિ માટેનો જ નથી, એની અંદર સિદ્ધાંતનો પણ સમાવેશ થાય છે. વિધિનો અર્થ જ થાય શું કરવું અને કેવી રીતે કરવું, તો ઉપાસનાની પણ રીત છે, એની અંદર કેવી રીતે ઉપાસના કરવી. દરેક સંપ્રદાયની પોતાની એક આગવી શૈલી હોઈ શકે, પણ જે સંપ્રદાયને અનુસરતા હોઈએ એ શૈલીને પણ સ્વીકારવી પડે. ચાકર તેરા પણ કયા નહીં કરના, એ સિદ્ધાંત મહારાજ કે ચાલે નહીં. જે નિષેધ કરેલું હોય એ નિષેધને ત્યાગ કરવો જોઈએ. બીજા માટે ભય હોઈ શકે. શિક્ષાપત્રની અંદર મહારાજે આ વાત લખ્યું કે ત્રણ પ્રકારના ધર્મનું આચરણ ન કરવું. કયા? એક પાખંડ ધર્મ, એક કલ્પિત ધર્મ અને પરધર્મ. પાખંડ ધર્મ ને કલ્પિત ધર્મ તો આપણે સમજી શકીએ, પણ મહારાજે પરધર્મને પણ મહારાજે કીધું. તો પરધર્મને ઘણા બધા કેવી વ્યાખ્યાઓ સમજાવે છે કે પરધર્મ એટલે કે આપણા સિવાયનો બીજા બધા ધર્મ, પણ એવું નથી, શાસ્ત્રનો મત એવો નથી. પરધર્મ એટલે કે તમારા જે વર્ણાશ્રમ વગેરે ધર્મની અંદર, તમારી જે પરંપરા છે, પરંપરાની અંદર જે માન્ય કરેલા હોય અને જે તમને લાગુ પડતા હોય એ સિવાયના. તમે સંપ્રદાયની અંતર પણ એ નિયમ લાગુ પડી શકે. સ્ત્રીના પુરુષને ન લાગુ પડે, પુરુષના સ્ત્રીને ન લાગુ પડે, સધવાના વિધવાને ન લાગુ પડે, વિધવાના સધવાને ન લાગુ પડે, સાધુના ગ્રહસ્થને ન લાગુ પડે, ગ્રહસ્થના સાધુને ન લાગુ પડે. એવી રીતે જે નિયમોનો ભેદ છે, જે નિયમોની મર્યાદાઓ છે, એ વિધિ નિષેધની અંદર આવે છે. અને એવા નિષેધ કરેલા કાર્યોને જો જીવાત્મા કરે તો મહારાજ કહે છે કે એ તો રચ્યો પચ્યો એની અંદર રહે છે, અને મુખેથી માત્ર ખંડનની વાતો કરે છે. આવા જે શાસ્ત્રનું અજ્ઞાન જે પ્રગટ કરનારા છે, એવા અજ્ઞાનને અહીં આગળ શાસ્ત્રોએ વેદાંતિ, વેદશાસ્ત્રનું ખંડન નથી વાલા ભક્તો, જે અવળું અર્થઘટન કરીને, જે અવળા અર્થ કરીને, જે ગેરમાર્ગે દોરતા હોય જીવાત્માને ભ્રષ્ટ કરવા માટે, મોક્ષ માર્ગમાંથી ચલાયમાન કરવા માટેના જે કારણ બનતા હોય એવા વ્યક્તિ માટે. અને મહારાજ કે એ જગતને વિશે જ્ઞાનના કથનારા, આવું જે ખોટું જ્ઞાન છે અને ખોટા જ્ઞાનને વગાડનારા, શેખી વગાડનારા, કથનારા એટલે બોલનારા, જે કથા કરનારા, એની વાત કરનારા, અને શાસ્ત્રોને, સંપ્રદાયની પરંપરાઓને, હિન્દુ સનાતન ધર્મની મર્યાદાઓને, વૈદિક પરંપરાઓને, વિધિ નિષેધના નિયમોને જે ખંડન કરે છે, ભગવાનનું ખંડન કરે, અવતારોનું ખંડન કરે, મૂર્તિનું ખંડન કરે વગેરે જે આવતું હોય, એ તમામનું જે ખંડન કરીને અને પોતે આવું કથનારા, જે આવું બધું વ્યક્તિ એવા કરતા હોય, તે તો મહારાજ કે મહા અધમ છે. અધમ જાણવા ને નાસ્તિક જાણવા, એ અધમ છે, નાસ્તિક છે. એનું વેશભૂષા સામું ન જોશો, એના ચિહ્નો સામું ન જોશો, એની સ્થિતિ, એનું મોટપ સમાજમાં માન સામું ન જોશો, એ તો જીવે કરીને અધમ છે અને નાસ્તિક છે. અને એનો સંગ, મહારાજે કીધું, ચાર પ્રકારના નાસ્તિકનો, કુસંગનો ક્યારે પણ સંગ કરવો નહીં. એટલે અહીંયા આગળ મહારાજ સમજાવે છે કે એવા જે હોય, એ જે શાસ્ત્રોનું ખંડન કરતા હોય, વિધિ નિષેધનું ખંડન કરતા હોય, ધર્મ મર્યાદાનું ખંડન કરતા હોય, એ કરનારા તો એ મહા અધમ છે અને નાસ્તિક જાણવા. અને શંકરાચાર્યજી તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય તેની બીક રાખીને, વાલા ભક્તો, મહારાજ અહીંયા પુનઃ પાછી શંકરાચાર્યજી મહારાજની સાખ લઈને કીધું કે શંકરાચાર્યજી તો જ્ઞાની હતા અને ખૂબ વિદ્વાન હતા અને સમજતા હતા, કે અમે જે બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે એ બ્રહ્મના પ્રતિપાદનનું, એટલે કે સર્વે દેવતા સત્ય જ છે, દેવતા વિધિ નિષેધના નિયમો, હા, પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ, બધા જે તત્વો છે આ બધું સનાતન છે, સત્ય છે, અને એટલે એમને ખબર છે, પોતે સમજે છે, પણ જે બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે જેવી રીતે કરવામાં આવ્યું છે, અને એટલા માટે અહીંયા કોઈને ગેરસમજ ઊભી ન થાય કે કદાચ કોઈ એનો અવળો અર્થ ન કરી નાખે અને આને ખોટું ન બતાવે એવી બીકથી, એટલે કારણ કે ખોટું બતાવે એટલે નાસ્તિક પણ આવી જાય, એટલે મહારાજે અહીંયા લખ્યું કે શંકરાચાર્યજીને તો એવી બીક હતી, બીક એટલે ભય, જગતનો ભય છે કે મારા ચેલા તૂટી જશે એવો ભય નહીં, પણ કોઈકનું કલ્યાણ ન બગડે, કોઈ મોક્ષ માર્ગથી ચલાયમાન ન થઈ જાય, કોઈ શાસ્ત્ર વચનને મિથ્યા માનીને એનો ત્યાગ ન કરી દે, કોઈ ભગવાનની બાંધેલી મર્યાદાને ઉલ્લંઘી ન કરી નાખે, કોઈ જે ભગવાને સૃષ્ટિની અંદર જે જે તત્વો, જે દેવો, જે સાધનો જે બનાવ્યા છે એની અંદર કોઈ એને મિથ્યા જાણીને એનો કોઈ દુરુપયોગ ન કરે, આ શાસ્ત્રના મતનો કોઈ વિકૃત અર્થ ન કરે એવી ભયથી, એટલે કોઈનો મોક્ષ ન બગડે એ ભયથી. અહીંયા મહારાજ કહે છે કે જગતને વિશે શંકરાચાર્યએ તો જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય, એટલે અહીંયા લખ્યું જીવના હૈયામાં નાસ્તિકપણું આવી જાય, ભય એનો હતો કે કોઈ નાસ્તિક ન થઈ જાય, મારા શાસ્ત્રોને વાંચીને, અમારા શાસ્ત્રોના અર્થો સાંભળીને કદાચ કોઈને વિકૃત અસર ન પડે, એટલે સ્પષ્ટીકરણ રહે, સ્પષ્ટતા રહે, એટલે મહારાજ કહે છે કે નાસ્તિક પણ હું આવી જાય તેની બીક રાખી કરીને ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂળ મતે, એ આદિક ઘણા વિષ્ણુના સ્તોત્ર કર્યા. મહારાજ કે ઉપાસના ભક્તિ જીવંત રહે અને ભગવાનની સર્વોપરિતાનું પ્રમાણ જીવંત રહે અને ભગવાને જે સૃષ્ટિની અંદર જે જે રચનાઓ કરી છે એ પણ પ્રમાણભૂત રહે, એટલા માટે સ્વયં શંકરાચાર્યજી મહારાજે અહીંયા મહારાજ કહે છે કે એમને અનેક એવી સ્તુતિ બનાવી, ભગવાન વિષ્ણુની સ્તોત્ર બનાવ્યા, તથા શિવજી, તથા ગણપતિ, તથા સૂર્ય, એ આદિક ઘણા દેવતા તેના સ્તોત્ર કર્યા. મહારાજ કહે કે એના સ્તોત્ર કર્યા અને સ્તોત્ર કરી, સ્તુતિ કરી અને પ્રવૃત્ત આવી કે જેથી કરીને એને વાંચનારને પ્રતીતિ થાય કે પણ આ પણ સત્ય છે, આનો ભલે જો પરબ્રહ્મ ઉપાસના પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની છે, કલ્યાણ પુરુષોત્તમ નારાયણ વતે જ થાય છે, પણ પુરુષોત્તમ નારાયણની જ આ સૃષ્ટિ છે. આપણે ગયા વચનામૃતની અંદર જ આ વાત સમજ્યા છીએ કે પુરુષોત્તમ નારાયણના જે કરે રચે જે આ સમગ્ર કેવી રીતે બ્રહ્માંડની સૃષ્ટિની ઉત્પત્તિ થઈ એનું વિસ્તારથી આપણે વર્ણન જોયું છે અને એના અનુસંધાને આ સમગ્ર સૃષ્ટિ પરમાત્માની છે, તો એની અંદર જે જે પરમાત્માની કૃતિ છે એ પણ પરમાત્માની જ કૃતિ છે, એટલે એ કૃતિને પણ જેમ પરમાત્મા જેટલા સત્ય છે એટલી જ પરમાત્માની કરેલી કૃતિ સત્ય છે. આપણે સંપ્રદાયની અંદર કોઈ એમ કે અમે ભગવાન સ્વામિનારાયણને માનીએ છીએ પણ એના મંદિરને નથી માનતા, એની શિક્ષાપત્રીને નથી માનતા, અમે એના આચાર્યને નથી માનતા, અમે એની સિદ્ધાંત અને પરંપરામાં નથી માનતા. જો કોઈ એવું કહે તો મહારાજ કે મહા અધમ અને નાસ્તિક છે. જેટલા સત્ય પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે એટલા જ સત્ય એમના પધરાવેલા દેવો છે, એમના રચિત શાસ્ત્રો છે, એમના સ્થાપિત આચાર્યો છે, એમને રચિત આચાર્ય સંતોની પરંપરા છે, હરિભક્તોની પરંપરા છે, એ એટલા જ અંશે સત્ય છે. એટલે એને જુદું કરીને, એનો વિકૃત અર્થ કરીને કોઈ એમ કે અમે અમે તો ભગવાનના છીએ અને અમે બીજું કંઈ ન ખપે, તો એ બહુ મોટી અધમપણાની, નાસ્તિકપણાની વાત છે. તમારે જો ભગવાનનો ખપ હોય તો ભગવાનની રચિત દુનિયાનો પણ એટલો જ આદર હોવો જોઈએ, એનું એટલું જ માન જળવાવું જોઈએ. ભગવાનનો જો ખપ હોય તો ભગવાનના સિદ્ધાંતોને પણ એટલા જ જીવની અંદર વણી રાખવા જોઈએ, ભગવાનને સ્થાપિત દેવોની અંદર પણ એટલું જ એની અંદર આદર હોવો જોઈએ, ભગવાને લખેલા શાસ્ત્રોની અંદર એટલો વિશ્વાસ હોવો જોઈએ, તો ભગવાનનો ખપ અને ભગવાનની અંદર ભરોસો જણાય. એટલે વાલા ભક્તો અહીંયા મહારાજ એ સમજાવે છે કે કોઈને નાસ્તિક પણ ન આવી જાય, અધમ પણ ન આવી જાય, એટલે સ્વયં શંકરાચાર્યજીએ આ સિદ્ધાંતોને એ પોષિત થાય એટલા માટે એમના સ્તોત્ર, એ વિષ્ણુના સ્તોત્ર, શિવજીના સ્તોત્ર, ગણપતિના સ્તોત્ર, સૂર્ય આદિ જે ઘણા દેવતાઓ તેમના સ્તોત્ર રચ્યા, જેને સાંભળીને સર્વ દેવતા સત્ય ભાસે અને એવા આશય જાણીને શંકરાચાર્યએ સર્વ દેવના સ્તોત્ર કર્યા છે કે એને વાંચનારને પ્રતીતિ થાય કે એવા સ્તુતિ કરું છું તો આ તત્વ પણ છે એવો વિશ્વાસ રહે. એટલે સર્વ દેવતા સત્ય જ છે, અહીંયા માત્ર દેવતાની વાત નહીં પણ તમામ તત્વની, વિધિ નિષેધથી માંડીને તમામ શાસ્ત્રો પ્રમાણિત કરેલી તમામ બાબતોનો સમાવેશ કરી શકાય. એટલે અહીંયા મહારાજ કે દેવતાઓ સત્ય જ છે, પણ છતાંય કોઈ જળમતી વાળા હોય, એ એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તી, જે હમણાં આપણે જોયું કે એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તી બીજું કંઈ નથી, એવા જે મત છે, જે એવું બ્રહ્મસૂત્ર છે, એનો કોઈ અર્થઘટન ખોટો ન કરે અને દેવતાઓનું ખંડન ન કરે, એટલા માટે એ ધ્યાનમાં રાખીને આ સ્તોત્ર કર્યા છે. આજે પણ આપણે જોઈએ છીએ કેટલાક જળમતીવાળા એ દેવતાઓનું પણ ખંડન કરતા હોય છે, દેવતાઓને ગૌણ કરી નાખતા હોય છે, મહત્વ ઘટાડી દેતા હોય છે, અવતારોનું ખંડન કરી નાખે. દેવતાઓ તો ઠીક છે પણ ભગવાનના અવતારોનું પણ ખંડન કરી નાખે છે અને ન કહેવાના શબ્દો એ ભગવાન માટે અને ભગવાનના અવતારો માટે બોલતા હોય છે. એ બધું શાસ્ત્ર સંમત નથી, એ વિધિ નિષેધે એને કર્યું છે. એટલે મહારાજ કહે છે કે એવી રીતે એને ખોટા ન કરી નાખે, એટલે શંકરાચાર્યજીએ એને આ સ્તોત્રની રચના સ્વયં કરી છે. અને આને આજના જે જ્ઞાની થયા, વળી પાછો મહારાજે શબ્દ વાપર્યો આજના જ્ઞાની, એટલે તાજા તાજા જ્ઞાની દોઢ ડાયા, જે મહાન જ્ઞાનીઓ જે થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા, આચાર્યો થઈ ગયા. અને કાલે હવારે આ બધું આપણે નજરે જોઈએ છે કળિયુગની અંદર, વાલા ભક્તો કાલે હવારે આવ્યા, તમે જે શાસ્ત્ર વાંચીને સંપ્રદાયમાં આવ્યા, જે શિક્ષાપત્રી, જે આરતી બોલીને તમે સંપ્રદાયની અંદર અત્યાર સુધી રહ્યા, હવે તમને એમાં જ દોષ દેખાય છે. આજે આ સંપ્રદાયની પરિસ્થિતિ હું એટલા માટે દ્રષ્ટાંતમાં આપું છું કે આપણે બધાની આંખ સમક્ષ છે અને તમે એને સમજી શકો કે જે વચનામૃત વાંચીને, જે શિક્ષાપત્રી વાંચીને તમે જ્યારે સંપ્રદાયમાં આવ્યા, તો શિક્ષાપત્રી જુદી હતી, આ જ હતી. અને એ શિક્ષાપત્રીની અંદર મહારાજે જે જે સિદ્ધાંત લખ્યા છે તો તમને એ વાંચીને જ તમને ગુણ આવ્યો હતો. હવે તમે ડાયા થઈ ગયા છો, એટલે આ તાજા જ્ઞાની થઈ ગયા છો, એટલે તમને એની અંદર દોષ દેખાય છે. અને દોષ દેખાય છે એટલે એને મિથ્યા કહો છો કે આ બધું 200 વર્ષ જૂનું થઈ ગયું, હવે સમય બદલાઈ ગયો, હવે બધું કાયદા બદલાઈ ગયા અને હવે પરિસ્થિતિ પણ બદલાઈ ગઈ, એટલે અમારી વિચારધારા પણ અમે ફેરવી નાખી. તો શાસ્ત્રનો મોક્ષની વાલા ભક્તો વિચારધારા ફરી શકે નહીં. એ અહીંયા મહારાજ સમજાવે છે કે આજના જે જ્ઞાની થયા છે તે સર્વને ખોટા કરી નાખે છે. એ આ વિધિ નિષેધના જે નિયમો છે, શંકરાચાર્યજીએ એટલું સાવધાની રાખીને કે આ મારી વાતનું કોઈ વિકૃત અર્થ ન થાય એટલે એમને સત્ય બતાવ્યા, તો પણ આજના તાજા જ્ઞાની જેમને શંકરાચાર્યજીના શાસ્ત્રોનો પરિપક્વ અભ્યાસ કર્યો નથી અને એટલો અનુભવ પણ કર્યો નથી, એ સ્થિતિ પણ પામ્યા નથી, અને છતાંય ગોખીને અને એમના જીવનમાં એમને શું કર્યું, જે આપણે ઉપર જોયું કે એમને જે પ્રક્રિયાઓ કરી, શિષ્ય કર્યા, એમને ઉપદેશ આપ્યા, ઉપાસના ભક્તિની રીત પ્રવર્તાવી, સ્તોત્રો બનાવ્યા, આ બધું એમના જીવનમાંથી જે શીખવાનું છે, જાણવાનું છે, સમજવાનું છે, એના અનુસંધાને શાસ્ત્રના અર્થને સમજવાનું છે, તો એનો મિલાપ કર્યો નહીં અને કેવળ શબ્દોને પકડી અને પોતાના ડાયા થઈને જે ખોટું જ્ઞાનને પીરસ્યું એ મહારાજ કે અધમ અને નાસ્તિક છે. એટલે આજના જે જ્ઞાની થયા તે સર્વને ખોટા કરી નાખે છે. અને વળી પાછા એમ કહે છે વાલા ભક્તો, જો એની અહંકાર તો જુઓ, વળી એમ કહે છે જે જ્ઞાની તો ગમે તેવો પાપ કરે તો પણ કંઈ નડતું નથી. મહારાજ કહે છે કે પાછો અહંકારથી વાત કરે કે જ્ઞાની હોય ને એને કંઈ નડે નહીં, ગમે તેવું કર્મ કરે ને, ગમે તેવું પાપ કરમે તો પણ એને નડે નહીં, એવો અહંકાર પાછો હોય છે. એટલે મૂળ સુધરવાની મતિ પણ નથી. કોઈ બતાવે કે આ ખોટું થાય છે તો સુધરવું જોઈએ, પણ અહંકાર એટલો છે, અહમ એટલો છે કે અહમ એને ઝૂકવા દેતો નથી. એટલે એમ કે અમારે જે પાપ થશે એમ ભોગવી લઈશું, અમને કશું નડતું નથી. અને આ બધા શબ્દો આપણે જીવનમાં સાંભળીએ છીએ, એટલે આના માટે આ વચનામૃત તાદ્રશ્ય થાય છે કે મહારાજ કહે છે આ બધા જે છે ને એ કેવા છે, એ મૂર્ખપણામાંથી કહે છે. મહારાજ કે મહામૂર્ખ છે, એની વાતનો ભરોસો ન કરશો, એની વાતના વિશ્વાસ ના કરશો, એની વાતને અનુસરશો નહીં, એ તો મૂર્ખતાથી બોલે છે, એ વાત સત્ય નથી. કોઈ એમ કે અમે ગમે તેવું કર્મ કરશું અને અમને કંઈ નહીં નડે, હા અમે જોઈ લઈશું, અમારા મોક્ષ અમારી રીતે કરી લઈશું, મહારાજ કે સંભવિત થવાનું નથી. એ તો શાસ્ત્ર મર્યાદા છે, વિધિ નિષેધ જે શાસ્ત્રોની અંદર બતાવ્યા છે, ઉપાસના ભક્તિની પદ્ધતિ બતાવી છે, એને અનુસરીને જ જીવાત્માનું કલ્યાણ થાય. મહારાજ કહે છે કે તે તો મહામૂર્ખપણાથી કહે છે, એટલે કર્મ તો નડે જ અવશ્યમેવ ભોક્તવ્યમ કૃત કર્મ શુભાશુભમ. જીવાત્માને કર્મ બંધનરૂપ થાય થાયને થાય, એમાં કોઈ બીજો સંશય નથી. એટલે સાવધાન રહેવું અહીંયા મહારાજનો કહેવાનો ભાવ એવો છે. અને જેટલા ત્યાગી પરમહંસ થયા તે સર્વને વિશે જળભરત શ્રેષ્ઠ છે. ભલા ભક્તો, પછી અહીંયા મહારાજ દ્રષ્ટાંત આપે છે કે જેટલા ત્યાગી પરમહંસો થયા એમાં જળભરત શ્રેષ્ઠ છે, અને જેટલા પુરાણ માત્ર તથા વેદાંતના ગ્રંથ તે સર્વેની વિશે જળભરતની વાર્તા લખાણી છે. આ પ્રસંગ લખાણો છે અને આપણે ગત પ્રસંગની અંદર પણ વચનામૃતની અંદર એને વિસ્તારથી આપણે જોયો હતો, એટલે એની પુનરાવર્તિ નથી કરતો. પણ અહીંયા મહારાજે જે દ્રષ્ટાંત આપ્યું છે એનું આપણે વાંચન કરીએ તો મહારાજ કહે છે કે જળભરતજીની વાર્તા એ સર્વે શાસ્ત્રોમાં પુરાણ માત્રમાં પ્રસંગ લખ્યો છે અને વચનામૃતની અંદર પણ મહારાજે આ વસ્તુને અહીંયા આગળ નોંધ લીધી છે. એવા મોટા જે જળભરત તે પૂર્વજન્મમાં તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને રાજ્યનો ત્યાગ કરીને વનમાં ગયા હતા, ને તેને દયાએ કરીને પણ જો મૃગસંજ્ઞાથી પ્રીતિ થઈ તો તેનો દોષ લાગ્યો, ને પોતાને મૃગનો જન્મ લેવો પડ્યો અને મૃગના સરખા 4 પગ અને ટૂંકી પૂંછડી અને માથે નાની શિંગળીઓ એવો આકાર પોતાને પ્રાપ્ત થયો. વાલા ભક્તો, અહીંયા મહારાજ છે ને કર્મનું ફળ બતાવે છે, જે કીધું ને કે અમે પાપ કર્મ કરીએ તોય અમને કંઈ નડે નહીં એવું જે માનનારા છે, કે અમે મન ફાવે એમ કરી શકીએ અમને કંઈ નડતું નથી એવી જે વિચારધારાવાળા છે ને, એનો અહીંયા મહારાજ જવાબ આપે છે કર્મ તો નડે જ. ભરતજી જેવા હતા, જ્ઞાની હતા, રાજ્યનો ત્યાગ કર્યો હતો એટલે વૈરાગી પણ હતા, જ્ઞાની વૈરાગી અને ભગવાનની ભક્તિ પણ પરાયણ હતા, તો એવા ભરતજી જેવા જે સર્વ પરમહંસોમાં મોટા ગણવામાં આવ્યા છે, લગભગ બધા શાસ્ત્રોની અંદર એ પ્રસંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, એટલો મહત્વનો આ જીવનચરિત્ર ભરતજીનું આખ્યાન છે કે જેમનો એવો જન્મ હતો, એમને એવા ઋષભદેવ ભગવાનના પોતે પુત્ર હતા, તો પણ એક દયાએ કરીને જો કર્મ થયું, અને કેવું કર્મ થયું કે એક મૃગલીના બચ્ચાની અંદર એમને હેત થયું, તો પરિણામ શું આવ્યું કે એ કરેલું કર્મ, એ કરેલું હેત, એ મોહ, એ વાસના, અથવા તો એ ભલે દયાએ કરીને હતો મોહ, પણ એ મોહ જે હતો એ મોક્ષ માર્ગમાં વિઘ્ન બન્યો, એ કર્મનું ફળ મળ્યું. અને શું ફળ મળ્યું? તો કે એમને મૃગલીના પેટે જન્મ લેવો પડ્યો, શિંગડીઓ થઈ, પૂંછડી થઈ અને ચાર પગ થયા, એવી રીતે એમને કર્મનું ફળ મળ્યું. અને બીજી બાજુ મહારાજ કહે છે, શ્રી કૃષ્ણ ભગવાન તેની સંગાથે વ્રજની ગોપીઓએ કામબુદ્ધિએ કરીને પ્રીતિ કરી. ભલે ભક્તો, ગોપિકાઓની સમજણ કેવી હતી? તો ગોપિકાઓએ પોતાના આરાધ્ય ઇષ્ટ શ્રી કૃષ્ણ ભગવાન તેમને વિશે સ્વામી ભાવ રાખીને, પતિભાવ રાખીને, પતિભાવથી પ્રાપ્ત કરવાની સકામ ભક્તિ કરી હતી, જે અહીંયા લખ્યું કે કામબુદ્ધિથી તે ગોપિકાઓએ પ્રીતિ કરી. એ કામબુદ્ધિથી એટલે પતિભાવે પોતાના સ્વામી સમજીને પોતાના આરાધ્ય ઇષ્ટ ભગવાન કૃષ્ણને જાણ્યા અને એમને પ્રાપ્ત કરવાની એમને સકામ ભક્તિ એટલે સકામ રૂપે એમને પ્રીતિ એની અંદર કરેલી જણાય છે. તો પણ સર્વે ભગવાનની માયા તરી ગઈ, એટલે મોહ કર્યો પણ છતાંય માયા તરી ગઈ, એટલે આ એક અચરજ જેવું દેખાય તો, અને તરી ગઈ અને પોતે ગુણાતીત, એટલે કે માયાના જે સત રજ અને તમ એ ગુણથી પર થઈને એ ગુણાતીત થઈ ગઈ, અક્ષરરૂપને થઈ ગઈ, બ્રહ્મરૂપને થઈ ગઈ, અને થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેમને પામ્યું. અહીંયા વાલા ભક્તો, આ શબ્દનો ખૂબ ભારથી સમજો કે ગોપિકાઓ હતી, વ્રજની નારીઓ હતી, એને ભગવાનને પોતાના આરાધ્ય ઇષ્ટદેવ એવા શ્રી કૃષ્ણ ભગવાનની અંદર અતિ સ્નેહ કરીને, પ્રેમલક્ષણા ભક્તિ વચનામૃતની અંદર મહારાજે બતાવી છે, અતિ પ્રેમે કરીને એ પ્રેમલક્ષણા ભક્તિ દ્વારા સમર્પિત થયું. અને કેવી રીતે ભગવાનને પોતાના ઇષ્ટ જાણીને, સ્વામી જાણીને, ધણી જાણીને, પતિ જાણીને, પોતાના માલિક જાણીને એ ભગવાનને પામવાની, પ્રાપ્તિ કરવાની જે સકામના, એ સકામ એમને પરમાત્માને રાખીને, ભાવ રાખીને ભગવાનને સમર્પિત થયો, એવી રીતે દિવ્ય આ ભગવાનનું ચરિત્ર અતિ દિવ્ય છે, અતિ અલૌકિક છે. એટલે એવા અતિ અલૌકિક ચરિત્રથી એ પોતે પણ ભગવાનના યોગની અંદર એ પ્રીતિ કરી, તો એને પોતે પણ એ માયાથી પર થઈ અને ગુણાતીત થઈ એટલે બ્રહ્મસ્થિતિને પામી, અને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ, અહીંયા મહારાજે શબ્દ વાપર્યો છે ભગવાન કૃષ્ણનું, જો ભજી કૃષ્ણને અને પામ્યું અક્ષરધામ એકેશ્વરવાદ, આ સંપ્રદાયનો જે પાયાનો સિદ્ધાંત મહારાજે કીધું, સ શ્રી કૃષ્ણ પરબ્રહ્મ ભગવાન પુરુષોત્તમ ઉપાસ્ય ઇષ્ટ દેવોના સર્વ આવિર્ભાવ કારણમ, એવા જે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન નારાયણ એનો એકાત્મ ભાવ અહીંયા મહારાજે બતાવ્યો કે ગોપિકાઓ એ અક્ષરધામને પામ્યો, અને એવી રીતે તે પામ્યો. તેનું કારણ એ છે જે કે કૃષ્ણ ભગવાન પોતે સાક્ષાત પુરુષોત્તમ ગુણાતીત દિવ્ય મૂર્તિ હતા. એ ભગવાન ભલે મનુષ્ય લીલાએ કરીને હતા, પણ છતાંય એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ હતા. ભગવાનના કોઈ પણ અવતારો, કોઈ પણ સ્વરૂપો, કોઈ પણ મૂર્તિ સ્વરૂપ હોય કે પ્રગટ સ્વરૂપ ભગવાનનું વિચરણ કરતું હોય કે દિવ્ય સ્વરૂપ ભગવાનનું હોય, પણ એ સદા એ ભગવાન એ ગુણાતીત અક્ષર જે થી પર પુરુષોત્તમ, એવા જે અક્ષરથી પર, એવા જે માયા આદિ જે સર્વ અવગુણ ને સર્વ એનાથી નિર્ગુણ રહેનારા એવા પરમાત્મા એ સદા દિવ્ય મૂર્તિ એ ભગવાન છે. એટલે ભગવાન માયા, અહંકાર અને ત્રિગુણાત્મક આદિ જે ગુણો છે તેના પ્રભાવથી પર છે, નિર્લેપ છે, નિર્વિકાર છે અને માયાતીત છે, અને તેથી તેમનાથી પ્રત્યેક લીલા તે પણ, કારણ કે ભગવાન પોતે એવા નિર્વિકાર છે, એવા નિર્લેપ છે, માયાથી પર છે, એ ત્રિગુણાત્મકથી પર, પ્રભાવથી પર છે, એટલે એ પોતાની કરેલી સર્વ લીલા, ચાહે મનુષ્ય ભાવે કરેલી હોય, દિવ્ય ભાવે કરેલી હોય, એ સર્વ લીલા તે દોષ અને વિકાર રહિત હોય, કારણ કે ભગવાનની અંદર કોઈ વિકાર છે નહીં. એટલે પરમાત્માની લીલાઓની અંદર પણ કોઈ વિકાર ન હોય, ભગવાનના કાર્યોની અંદર પણ દિવ્યતા હોય, પોતે સદા સાકાર દિવ્ય મૂર્તિ છે, એટલે એમની થતી વાણી, એમની ક્રિયાઓ પણ દિવ્ય જ હોય. અને એ રીતે જો એ દિવ્ય હોય તો એના યોગ્યમાં, તેમના સંયોગમાં ગોપિકાઓએ પ્રેમલક્ષણા ભક્તિ પણ દિવ્ય થઈ, ભગવાનની જે સંયોગે કરીને એ મનુષ્ય લીલા પરમાત્માની કૃષ્ણચંદ્રની જયારે હતી ત્યારે પણ એ પોતે દિવ્ય હતા અને એટલા માટે એમની સાથે સંયોગમાં જે ગોપિકાઓએ સકામ પ્રાપ્તિની જે પ્રીતિ ભક્તિ કરી તે માત્ર દેહ સુખના વિકારે રહિત હતી. તે માત્ર દેહ સુખના વિકારને સહિત નહોતી, મનુષ્યની જેમ એવી નહોતી, દિવ્ય હતી. અને એટલા માટે કારણ કે ભગવાન દિવ્ય હતા એટલે ભગવાન સાથેનો જે યોગ હતો એ પણ એ દિવ્ય થયો. એટલે ગોપિકાઓની સ્થિતિ પણ અને ગોપિકાઓની ભક્તિ પણ એ સકામ ભક્તિ હોવા છતાં પણ એ ભગવાન સંબંધી હતી અને ભગવાન પોતે દિવ્યાકૃતિ છે એટલે ભગવાનની લીલાઓ પણ દિવ્યાકૃતિ છે અને લીલાઓના માધ્યમથી જે સંયોગ નિર્માણ થયો એ પણ દિવ્ય થઈ ગયો. એટલે ગોપિકાઓ એ દિવ્ય થઈ. આ વચનામૃતના શબ્દો વાલા ભક્તો ભાગવતજીની અંદર પણ આ વાત બહુ સુંદર વિસ્તારથી લખી છે અને એનું વર્ણન કરેલું છે. પણ અહીંયા મહારાજ આપણને સમજાવે છે કર્મનું બંધન અને જીવાત્માની સમજણ. અહીંયા મહારાજ બે વાત કે કર્મથી કોઈ બચી શક્યું નથી, પણ કર્મથી ક્યારે બચાય? જો જગત સંબંધી કર્મ કરીએ તો એ નિશ્ચય બંધનરૂપ થાય છે, પણ ભગવાન સંબંધી જ્યારે કર્મ કરીએ અને એ પરમાત્માને પ્રત્યક્ષ જેને સંબંધ યોગ થાય એવી રીતે ભગવાનની આજ્ઞાને અનુસરીને ભગવાનની વચનની અંદર રહીને ભગવાનની મૂર્તિના સાનિધ્ય શરણમાં રહીને, એટલે શરણાગતિનો સિદ્ધાંત આપણા શાસ્ત્રોની અંદર બતાવ્યો છે, એવા શરણમાં રહીને જ્યારે જીવાત્મા એ ભક્તિપરાયણ થાય ત્યારે એની ગતિ કેવી થાય એવી સુંદર અહીંયા મહારાજે વાત સમજાવી છે કે તે પોતે એ શરીરના વિકારે રહિત પરમાત્માની પ્રેમ લક્ષણા ભક્તિની અંદર ભગવાન દિવ્યામૃતિ છે એટલે એમનું પ્રેમ લક્ષણા ભક્તિ પણ નિર્વિકાર થઈ ગઈ અને એ નિર્વિકાર ભક્તિના ફળ સ્વરૂપે એ પોતે પણ નિર્વિકાર થઈ ગયો અને નિર્વિકાર થઈ માયાતીત થઈ ગુણાતીત થઈ માયાતી ઉપર પર થઈને એ બ્રહ્મ સ્વરૂપને પામી અક્ષરધામને પામ્યો એવું મહારાજ અહીંયા શબ્દ લખ્યો. એટલે એવી સ્થિતિ એ પરમાત્માના યોગે કરીને થાય. તો તે સંગાતે ગોપિકાઓએ જાણે અજાણે પ્રીતિ કરી ભગવાન દિવ્યમૂર્તિ છે અને એ નિર્વિકાર છે, નિર્લેપ છે અને માયાતીત છે, ગુણાતીત પરમાત્મા સ્વયં પોતે અક્ષરાતીત છે. એટલે એમના યોગે કરીને એમના સંગાતે ગોપિકાઓએ પણ જાણે અજાણે પ્રીતિ કરી તો તે પણ તે ગોપિકાઓ ગુણાતીત થયો અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલા થયા. એટલે મહારાજ અહીંયા વિવેક સમજાવે છે કે માટે ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે. કર્મ તમે જો કુસંગનું કરશો, સંગ કુસંગનું કરશો, અધર્મનું આચરણ કરશો તો પરિણામ ભૂંડું જ આવશે. એ તમને દેખાય, મનાય કે ન મનાય કે ન દેખાય, તમે એને સ્વીકારો કે ન સ્વીકારો, પણ મોક્ષ બગડશે, બગડશે ને બગડશે. આ સાવધાન કરવાની મહારાજ અહીંયા વાત સમજાવે છે. એટલે આ સિદ્ધાંતની વાત છે, આ નીતિ વિધિ નિષેધના જે શાસ્ત્રોએ મર્યાદા બાંધી છે, સહેતુક બાંધી છે. અને ભગવાનને પણ આપણે જ્યારે નામ કહીએ ત્યારે વ્યાસ સિદ્ધાંત બોધક મહારાજને આપણે કહીએ છીએ. જે શાસ્ત્રોએ કરેલા, જે વ્યાસજીએ કરેલા સિદ્ધાંતો છે એને પ્રસ્થાપિત કરવા માટે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, પરમાત્માનું પ્રાગટ્ય એ માટે છે જીવાત્માને ભગવાનના માર્ગે વાળી, ભગવાનના કરી અને ધામ સુધી પહોંચાડવા. એનો માર્ગ જ જો નિષ્કંટક ન રહે, એનો માર્ગ જ જો પવિત્ર ન રહે તો એની અંદર જીવાત્માને સફળતા મળે નહીં. એટલે મહારાજ કહે છે કે એની પણ આવશ્યકતા એટલી છે. અને મહારાજ કહે છે કે જો તે સંગાતે ગોપિકાઓએ જાણે અજાણે પ્રીતિ કરી તો પણ તે ગોપિકાઓ ગુણાતીત થયો અને ભરતજીએ દયાએ કરીને મૃગલામાં પ્રીતિ કરી તો પોતે મૃગલા થયા. માટે ગમે તેવા મોટા હોય, ગમે તેવી સિદ્ધિને પામ્યા હોય, ગમે તેવી સામર્થ્યને પામ્યા હોય, ગમે તેવી મોટપને પામ્યા હોય, તમામ પ્રકારે ભક્તિએ કરીને, જ્ઞાને કરીને, સમાજે કરીને, કોઈ પણ વ્યવહારે કરીને મોટા પામ્યા હોય, ગમે તેવા શબ્દ વાપર્યો, ગમે તેવા મોટા હોય તેનું પણ કુસંગે ને કરીને, કુસંગ એટલે માત્ર સંગ કરવો ને, કુકર્મ પણ આવી ગયું, કુસંગે કરીને એટલે કુકર્મે કરીને પણ, અધર્મે કરીને પણ, તમે ભગવાનની શાસ્ત્ર મર્યાદાનું વિધિ નિષેધનું ઉલ્લંઘન કરીને તમે જે પણ આચરણ કરો એ કુસંગ થયો અને એવા કુસંગે કરીને તો ભૂંડું જ થાય છે, એનું ક્યારે હિત થતું નથી, અતિશય ભૂંડું થાય છે. અને ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત સ્વરૂપ એવા જે ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈને અભયપદને પામે છે. મહારાજે સંગનું અહીંયા આગળ ખૂબ સુંદર મહિમા સમજાવ્યો. અહીંયા આગળ સ્પષ્ટીકરણ એટલું કરું કારણ કે અહીંયા શબ્દ એવો વાપર્યો કે ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત્સ્વરૂપ એવા ભગવાનનો, ભગવાન તેનો પ્રસંગ કરે તો પરમ પવિત્ર થઈ અભયપદને પામે છે. ઘણા એનો અર્થ એવો કરે છે કે પ્રસંગ કરવો એટલે અમને મળવું, અમે એની પાસે આવી ગયા એટલે અમારું કલ્યાણ થઈ ગયું, ભગવાન દયાળુ છે, ધારે તો ગમે તે કરી શકે. એટલે હું ભગવાનની સામર્થ્ય માટે વાત નથી કરતો, પણ જીવાત્માની સ્થિતિ અને સમજણ માટે ચોક્કસ વાત કહું છું. અહીંયા મહારાજે જે વાત કરી છે એ વાતને જો ધીમે રહીને વાંચીએ તો આપણને સ્પષ્ટ થશે. મહારાજ કહે છે અહીં પાપી જીવોનો પાપે યુક્ત તરી જાય, એનો ભવ પાર થઈ જાય એવો અહીં અર્થ નથી. મહારાજના શબ્દોને જો વાંચીએ તો પાપી જીવ પાપયુક્ત જ રહે અને અક્ષરધામને પામે એવો મહારાજ અહીંયા શબ્દ નથી લખ્યો. મહારાજ એવો શબ્દ લખ્યો કે ગમે તેવો પાપી જીવ હોય ને તે જો સત સ્વરૂપ એવા ભગવાનનો પ્રસંગ કરે, ભગવાનનો પ્રસંગ કરે એટલે કે નિષ્કપટ થઈને સાચા અર્થમાં ભગવાનનો આશ્રય કરે અને ભગવાનની આજ્ઞા અનુસાર ધર્મ મર્યાદામાં રહી કર્મ કરે, શાસ્ત્ર મર્યાદાની અંદર ભગવાનની આજ્ઞાની અંદર રહીને કર્મ કરે, પહેલા તો આશ્રયમાં આવે, પ્રસંગ કરે. પ્રસંગ એટલે માત્ર સંઘ નહીં, પહેલા પ્રવેશવું અને સંઘ કરવો એટલે ત્યાં સ્થાયી થવું. તો એ કેવી રીતે થવાય? તો ભગવાનના આશ્રયમાં આવવું અને ભગવાનની આજ્ઞા અનુસાર શાસ્ત્ર મર્યાદા અનુસાર ભગવાન રાજી થાય એમ કર્મ કરે. એવી રીતે જે કર્મ કરે તેનું ફળ શું મળે? તેના ફળ સ્વરૂપે તો પરમ પવિત્ર થઈને પાપયુક્ત નહીં, પાપી નહીં, પાપી જીવ જો ભગવાનના શરણે આવશે અને ભગવાનની આજ્ઞાને અનુસરશે એટલે સહેજે સહેજે ધર્માચરણ કરશે, એની મન અંતકરણ ઇન્દ્રિયો પવિત્ર કરશે અને એટલે એ પરમ પવિત્ર થઈને, પહેલું તો એને પવિત્ર થવું પડશે એટલે કે પાપથી દોષ અને વિકારથી મુક્ત થશે જીવાત્મા, અને પવિત્ર થઈને અભયપદને પામે છે. એટલે એના ભગવાનના આશ્રયના બળે કરીને એ પોતાની રહેલા જે દુર્ગુણો છે, દોષ છે, એ દૂર થશે, ટળશે. ભગવાનના આશ્રયમાં રહેશે તો, ભગવાનની આજ્ઞામાં રહેશે તો, અને એવા આશ્રય કરીને, ભગવાનની આજ્ઞાપરાયણ કરીને, ભગવાનની ભક્તિ કરીને જ્યારે દોષ મુક્ત અને વિકાર મુક્ત જ્યારે થાય ત્યારે એ અભયપદને પરમપદને જીવાત્મા પામશે. એટલે પણ એ ક્યારે થાય? ભગવાનના યોગે કરીને. અને જગતનો યોગ કર્યો, અધર્મનો કુસંગનો યોગ કર્યો તો નિશ્ચય ભૂંડું થાય, એવી રીતે અહીંયા મહારાજે વાત સમજાવી. અને જો શ્રી કૃષ્ણ ભગવાન પોતે ગુણાતીત ન હોત તો એના ભક્ત જે ગોપીઓ તે ગુણાતીતપણાને ન પામત. મહારાજ કે તમે સંગ એવો તમે જુઓ કરીને, ભગવાન જો પોતે ગુણાતીત ન હોત તો એમની ગોપીઓ એ ન પામત, પણ ભગવાન પોતે ગુણાતીત નિર્ગુણ હતા, ભગવાન પોતે દિવ્ય આકૃતિ હતા એટલે એમના સંગે કરીને એ જીવાત્મા પણ દિવ્ય થયા એટલે મુક્ત થયા. અને જો ગુણાતીત પદને પામ્યો તો કૃષ્ણ ભગવાન ગુણાતીત કેવલ દિવ્ય મૂર્તિ જ છે. મહારાજ કે અહીંયા પ્રતિપાદન થાય છે કે એમનું કલ્યાણ થયું છે માટે ભગવાન એ દિવ્ય મૂર્તિ, એ ભગવાન કૈવલ્ય ભગવાન દિવ્ય મૂર્તિ જ છે, એમાં દોષ નથી, એમાં માયાનો અંશ નથી, એ માયાતીત છે, ગુણાતીત છે, પરમાત્મા અક્ષરાતીત છે, અક્ષરથી પર છે અને એમનામાં કોઈ દોષ કોઈ વિકાર કોઈ એવો નથી. એટલે જ એમની કરેલી લીલા પણ, એ રાસોત્સવ હોય, એ ભગવાનનો રાસક્રીડા હોય કે ભગવાને જે જે ક્રીડાઓ કરી, એ તમામ ક્રીડાઓ ભગવાનની લીલાઓ એ દિવ્ય જ છે. મનુષ્ય ચરિત્ર લાગતો હોય છતાં પણ દિવ્ય છે, વિકાર રહિત છે એવો ભાવ મહારાજનો કે એમાં સમજી અને એમાં પ્રીતિ કરે તો એનું શુભ ફળ મળે. અને જો કોઈ કુસંગનો સંગ કરે પછી જગતનો સંગ કરે, અહીંયા મહારાજે દ્રષ્ટાંત દીધું એમાં કુસંગ નથી ભરતજીનો, પણ દયાએ કરીને પણ જગતનો સંગ થયો, વિષયનો સંગ થયો એટલે એ પણ વિઘ્ન બન્યું, એ પણ કર્મ નડ્યું એવો અહીંયા મહારાજનો ભાવ છે. માટે દિવ્ય મૂર્તિ જ છે. અને વેદાંતિ તો કહે છે કે સર્વત્ર બ્રહ્મ સબર ભર્યો છે ત્યાં, એટલે કે સર્વત્ર પાછું એ સિદ્ધાંત વેદાંતિનો મત છે કે આટલું બધું હોવા છતાં પણ આ ગતિ બતાવી છે, આ શાસ્ત્રોની મત બતાવ્યા છે, આ મર્યાદા બતાવી છે અને આવા બધા શાસ્ત્રોમાં દ્રષ્ટાંતે કરીને સમજાવ્યું છે કે આ સનાતન છે, સત્ય છે. શંકરાચાર્ય જે સ્તોત્ર લખીને બતાવ્યું છે કે આ સત્ય છે ને એનો ઉપયોગ છે ને એના કરીને ભગવાનનો સંગ કરવાનો જીવાત્મા માટે એ ધ્યેય છે, એ ધ્યેયને પામવા માટે શાસ્ત્રો એ બધા વિધિ નિષેધના નિયમો બતાવ્યા છે. પણ છતાંય સર્વત્ર બ્રહ્મત સભર છે ભર્યો છે તેમ, જેમ ગોપિકાઓ કૃષ્ણ, જો એમ હોય, મહારાજ અહીંયા સમજાવે છે કે જો તમે એમ કહો છો, જો એ સિદ્ધાંતને માનીએ તો જેમ ગોપિકાઓએ કૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ કરી તેમ તેમજ સર્વે સ્ત્રીઓ પોતપોતાના ધણીને વિશે પ્રીતિ કરે જ છે, અને તે સર્વે પુરુષ પોતપોતાની સ્ત્રીઓને વિશે પ્રીતિ કરે છે, તો પણ તેમની ગોપિકાઓ જેવી પ્રાપ્તિ થતી નથી. જો તમે કહેતા હો બધું ભેગું જ છે, એ ભગવાન એ છે અને મનુષ્યમાં પણ એ ભગવાન જ છે, બ્રહ્મ છે, કારણ કે એકો બ્રહ્મ દ્વિતીય નાસ્તિક, બીજું કંઈ છે જ નહીં, એટલે બ્રહ્મ જ છે બધે. તો ભગવાન એ છે ને ભક્ત એ છે, માણસ એ છે ને ભગવાન એ છે, દેવ એ છે, બધું જો એ જ છે તો પછી જે ગતિ ભગવાનને ભજીને, અહીંયા મહારાજ એ કહેવા માંગે છે જે ગતિ ગોપિકાઓની કૃષ્ણને ભજીને થઈ, તો એ ગોપી એ સ્થિતિ એ ગતિ એ કોઈ સામાન્ય સ્ત્રીની તો એ પોતાના પતિને સેવાથી એ ગતિ મળવી જોઈએ ને, તો એને એ ગતિની પ્રાપ્તિ થવી જોઈએ, કારણ કે એ સરખી જ છે બધે, એમાં પણ બ્રહ્મ રહેલું છે ને એમાં પણ પરબ્રહ્મનો વાસ છે. તો એ સિદ્ધાંતથી જો આપણે કહીએ તો બ્રહ્મ જ છે, બીજું કંઈ છે જ નહીં, તો જીવ જ નથી, તો એ જીવ નથી, એ બ્રહ્મ જ છે, એ પરબ્રહ્મનો જ અંશ છે. તો જો એ પરબ્રહ્મનો જ અંશ છે તો એને સેવીને પણ એ જ ગતિ મળવી જોઈએ, પણ શાસ્ત્ર ત્યાં ના પાડે છે કે એ મનુષ્ય એ હજુ માયાતીત નથી, હજુ અક્ષર પર સ્વરૂપ પામ્યો નથી, અહીંયા મહારાજ કહે છે કે જેમ ભગવાન કૃષ્ણને, જેમ ગોપિકાઓએ શ્રીકૃષ્ણ ભગવાનને વિશે પ્રીતિ કરી અને તેમજ સર્વે સ્ત્રીઓ પોતપોતાના ધણીને વિશે પ્રીતિ કરે છે, તો સર્વે પુરુષ પોતાની સ્ત્રીને વિશે પ્રીતિ કરે છે, તો પણ તેમને ગોપિકાઓ જેવી પ્રાપ્તિ થતી નથી, તેમને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. મહારાજે બહુ સુંદર વાત સમજાવી. મહારાજ કહે છે દેહ શું, કારણ કે જગતના જીવ કેવી રીતે સંબંધ રાખે છે, એ માયાથી પર થઈને નથી રાખતા, એ માયાને આધીન થઈને રાખે છે, એ અહંકારના ત્રણ ગુણે યુક્ત છે અને દેહાભિમાને કરીને એમના સુખને ઈચ્છે છે. એ જે સ્ત્રી પુરુષના સંબંધ થતા હોય કે વિષયના સંબંધ થતા હોય, અહીંયા આગળ માત્ર સ્ત્રી પુરુષનો એકલો જ ભાવ નથી, પણ અહીંયા દ્રષ્ટાંત રૂપમાં મહારાજે વાત લખી છે કે જે જે વિષયો દેહાભિમાને કરીને, અહંકારે કરીને, એ જે ત્રિગુણાત્મક જે શક્તિ છે એના પ્રભાવની અંદર રહીને, દેહભાવે રહીને, દેહ માત્ર દેહના સુખને અર્થે, પોતાની વાસનાને સંતોષવાને અર્થે, એટલે દેહ સુખ સંબંધી પ્રીતિ, જગતના વિષય વાસના સંબંધી પ્રીતિ અને એની અંદર જે વિષય વાસનામાં આસક્તિ એ વિષય અને ભગવાનમાં પ્રીતિ, એની અંદર ભેદ છે. વાલા ભક્તો, મહારાજ એ સમજાવે છે અહીંયા ભેદ. મહારાજ કે વિધિ નિષેધે કરેલી જે મર્યાદાને મૂકીને ભગવાનનું અનુકરણ કરીને, જેમ ગોપિકાઓએ ભગવાનની સાથે સહવાસ કર્યો કે ભગવાનની સાથે રાસક્રીડા કરી, હવે એનો વાદ આપણે લઈએ અને આપણે પોતાના મંચ ઉપર ભગવાનની જેવું વર્તન કરવા માંડીએ અને ભગવાન જેવા નાટક ચેતક આપણે આડંબર કરવાનો શરૂ કરીએ, તો ભગવાનની સ્થિતિ જુદી હતી ને આપણી સ્થિતિ જુદી છે. મહારાજ અહીંયા ભેદ સમજાવે છે કે દેહ સંબંધી જ્યારે પ્રીતિ થતી હોય, દેહના સુખ માટે, માત્ર દેહના દેહાભિમાને કરીને, માયાની અંદર આવરણની અંદર રહીને, માયાથી બંધાઈને, માત્ર વિષયવાસનાને ભોગવવા માટે તમે જ્યારે કોઈ હેદ પ્રીતિ કરો છો, જે જગતની સંસારની પ્રીતિ દેખાય છે એ પ્રીતિ અને ભગવાન સાથે ગોપિકાઓએ કરી હતી એમાં આસમાન જમીનનો ફેર છે. આપણી જે વાસનિક આપણી પ્રીતિઓ હોય છે, સ્વાર્થની પ્રીતિઓ હોય છે, અને ત્યાં તો નિસ્વાર્થ ભગવાનની સમર્પણની ભાવના હતી, દિવ્ય ભક્તિની ભાવના હતી, એટલે એની અંદર, અને ભગવાન પોતે દિવ્ય હતા એટલે એમની સાથે થયેલી એમની ભક્તિ પણ દિવ્ય થઈ ગઈ, એ સમર્પણ ભાવના પણ દિવ્ય થઈ ગઈ, એટલે એનું અનુકરણ કરીને. ઘણા એમ કરતા હોય કે એને જેવી ગતિ થઈ એવી અમારી થાય, તો મહારાજ કે એવું થાય નહીં. એ તો મહારાજ કહે છે કે વિધિ નિષેધ એટલે શાસ્ત્ર મર્યાદાએ કરેલી મર્યાદાને મૂકીને ભગવાનનું અનુકરણ કરીને, માત્ર દેહ સુખ અને વાસના તૃપ્તિ ના કરવા જે ભોગ ભોગવાય, જે ભોગ ભોગવાય, એ તમામ ભોગ તે ભગવાનની લીલાનો વાદ લઈને આપણે લીલા કરીએ ને, તો એ લીલા ના કહેવાય, લાલ કહેવાય. આપણે જે ભગવાનની છે ને લીલા છે, એ ભગવાનની અંદર દિવ્યતા છે, પણ એનો વાદ લઈને ભગવાને આવું કર્યું ને એટલે આપણે આ કરીએ, એવો વાદ લઈને મહારાજ કે તમે કરો તો એનું ફળ હરખું મળે નહીં. કારણ કે ભગવાન નિર્વિકાર છે, નિર્લેપ છે, ભગવાન અક્ષરાતી છે ને દિવ્ય છે, એટલે એમના યોગમાં તો જે આવે, અગ્નિની યોગમાં જે આવે બળીને ભસ્મ થઈ જાય, અગ્નિ સ્વરૂપ થઈ જાય, એમ ભગવાનના યોગમાં જીવાત્મા જ્યારે, અને કેવી રીતે આવે એ પણ મહારાજે ઉપર લખ્યું, પાપી જીવ હોય પણ ભગવાનના પ્રસંગે એટલે ભગવાનના શરણે આવે અને પોતાને શુદ્ધ કરે, એટલે શુદ્ધ કરવાના હેતુથી આવે, માત્ર કપટ લઈને આવે કે સ્વાર્થ પોષવા આવે એવો નહીં, ભગવાનના સાનિધ્યની અંદર ભગવાનની આજ્ઞાપરાયણ થઈ અને શુદ્ધ થવાના ભાવથી જ્યારે આવે અને શુદ્ધ થાય પછી અક્ષરધામને પામે છે, એવી સુંદર અહીંયા મહારાજે સમજાવી. મહારાજ કહે છે કે એટલે લીલા કરે, પોતાના વર્ણાશ્રમના નીતિ નિયમોનો ભંગ કરીને નાટક કરે, તેનાથી મહારાજ કે કલ્યાણ ન થાય એ તો કેવો થાય, તેને તો ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. એટલે એવા કર્મ કરનારને અહીંયા કર્મનો સિદ્ધાંત અને ભગવાનનો મહિમા વગેરેની મહારાજે સુંદર વાત સમજાવી છે. માટે જે વિધિ નિષેધ છે તે સાચા જ છે પણ ખોટા નથી. મહારાજ કે એટલા માટે આ ન કરવું પડે, આ કર્મનું બંધન જે છે એ તમને નરક યાતના ન ભોગવે, એટલા માટે સાવધાન થઈને વિધિ નિષેધની જે મર્યાદાઓ છે, શાસ્ત્રની મર્યાદાઓ છે, આચરણની મર્યાદાઓ હોય, ઉપાસનાની મર્યાદાઓ હોય, ભક્તિની મર્યાદાઓ હોય, વ્યવહારની મર્યાદાઓ હોય, તમામ મર્યાદા જે શાસ્ત્રોએ બતાવી છે, વિધિ નિષેધની અંદર બતાવી છે, મીમાંસાની અંદર બતાવી છે, એનો સંપૂર્ણ સાવધાનીપણે, જેમ વ્યવહારની અંદર નથી કરવાનું ત્યાં સાવધાનપણ થઈને જે દોડો છો એના કરતાં આમાં સાવધાનપણે થઈને અને અનુસરવું. માટે જે વિધિ નિષેધ છે તે સાચા જ છે પણ ખોટા નથી, અને એ વિધિ નિષેધને ખોટા કરે એટલે કે ધર્મ મર્યાદા, શાસ્ત્રોના સિદ્ધાંત અને આજ્ઞાઓને, શાસ્ત્ર વચનને ખોટા કરીને કરે છે, તે તો નારકી થાય છે, એનું કલ્યાણ બગડે છે, નરક યાતના ભોગવે છે, એમ વાર્તા કરી શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહી અને પોતાને ઉતારે પધાર્યા. વાલા ભક્તો, બહુ સુંદર મહારાજે અહીંયા ઉપાસના ભક્તિનો સિદ્ધાંત, જીવાત્માને હેત કરવાનું સ્થાન, પ્રીતિ કરવાનું સ્થાન, અને ભગવાનને એક વખત જીવાત્મા શરણે થાય પછી જીવાત્માની કેવી ગતિ થાય, તો પોતે નિર્વિકાર થાય અને ગુણાતીત થાય, અને ભગવાનના ધામને પામી ભગવાનના સુખે સુખ્યો થાય એવી સુંદર અહીં આગળ મહારાજે ઉદબોધન બતાવ્યું. મહારાજ કે ઘણા વેદાંતીઓ શાસ્ત્રોના અર્થના અવળા અર્થ કરીને વિદ્વાનો, હા તાજા વિદ્વાનો, જે મહારાજે શબ્દ વાપર્યો આજના વિદ્વાનો, તાજા વિદ્વાનો, એવા જે વિદ્વાનો છે જે પોતાના પૂર્વે કરેલા જે વિદ્વાનો અથવા તો જે સમર્થ પુરુષ હતા એને કરેલા કાર્યોને રૂંધી રહ્યા છે, ઘૂંટી રહીને તોડી રહ્યા છે. ભગવાને કીધું ભલા થઈને અમારા દાખલા સામે જોજો. આજે એ દાખલાને તોડીને પોતાના નવા ચીલા ઉભા કરીને જે જે પ્રવૃત્તિ કરે છે એ સાંપ્રદાયિક હોય, સંપ્રદાયની બહાર હોય, હિન્દુ ધર્મની હોય, હિન્દુ ધર્મની બહાર હોય કે માનવ જાતિની હોય, માનવ સમાજની અંદર બહાર હોય, કોઈ પણ એવા પ્રવૃત્તિ જે મર્યાદાની અંદર વિઘ્ન ઉભું કરતા હોય, મર્યાદા તોડીને થતું હોય એ હંમેશા મહારાજ કે નારકી જ કરે છે, એનાથી હિત થતું નથી, ભૂંડું જ કરવાનું છે. એટલે આપણે પણ જીવનની અંદર એવો દ્રઢ સંકલ્પ કરીએ કે આપણે જીવનની અંદર મન કર્મ વચને પણ ક્યારે પણ ભગવાને સ્થાપિત સિદ્ધાંતો, શાસ્ત્રોની મર્યાદાઓ અને ભગવાને આપેલા ઉપદેશને અનુસરીને કાયમ આપણે જીવન જીવીએ, અને એમ જીવતા આપણે પણ આપણા જીવનની અંદર રહેલા કોઈ પણ દોષ હોય, વિકાર હોય, દુર્ગુણ હોય એનો ત્યાગ કરી પવિત્ર થઈને ભગવાનના ધામના અધિકારી બનીએ એવી ભગવાન આપણા સૌ ઉપર કૃપા કરાવે એવી હરિકૃષ્ણ મારા લક્ષ્મણદેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરી આજનું વચનામૃત આપણે અહીંયા વિરામ આપીએ. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 42મું સહજાન સ્વામી મહારાજની જય.